जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्त प्रगति बभुव दयया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुं च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये कोटि कोटि मुक्त सुखद मूर्तये श्रीराजाधिराजाय नमो नमः परात्पराय सर्वाधाराय सर्वनियामकाय सर्वकर्म फल प्रदात्रे सर्वावतारिणे सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः ज्ञानानंदे एक स्वरूपाय सर्वकारण कारणाय परम ध्येय स्वरूप श्री घनश्याम महाराजाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः सदानंदाय आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः कठिन तप कारिणे एकाकी वनवासिने उग्र तपस्वीने कंद फूल फलाशिने अति कृशतन्वे श्री नीलकंठ वर्णी राजाय नमो नमः साधु जन प्रियाय साधु हृदयाय साधु मूर्तये साधु सेवारताय लौजाश्रमवासिने सरजुदासाय पार्षदवर्याय नमो नमः बालरूपा मंदमुखहासाय अतिकोमलांगाय अतिसुंदराय महासमर्थाय दिव्यमूर्तये श्रीबालघनश्याम महाराजाय नमो नमः अखंड हरिरूप निमग्नाय महासमर्थाय आदि गुरवे सर्व सद्गुरु शिरोमणि श्री गोपालानंद स्वामी ने नमो नमः सद्गुरु मुक्तानंद स्वामी ने गुणातीतानंद स्वामी ने नित्यानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने सुखानंद स्वामी ने कृपानंद स्वामी ने च नमो नमः सिद्धमूर्ति शतानंद स्वामी ने एवं स्वरूपानंद स्वामी ने सत्यदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने चनम महासमर्थ व्यापकानंद मुनये योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने आनंदानंद स्वामी ने वचन सिद्ध भाई रामदास स्वामी ने निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने भारतमानंद स्वामी ने इत्यादि सर्व परमहंसेभ्य नमो नमः मम गुरु सद्गुरु वर्य श्री राधा रमण स्वामी चरण कमलेभ्यो नमो नमः सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो मुक्तेभ्यो नमो नमः। वाला भक्तो, श्री स्वामीनारायण मंदिर कुंडल धाम आयोजित आदनी रवि सभा फागुण दमास तारीख 30 मार्च 2014 सदगुरु श्री शतानंद स्वामी कृत शिक्षा पत्री भाष्य अर्थदीपिका टीका नी अपने कथा करिए छे। 40मो श्लोक आया। उत्सवाहेषु नित्यं च कृष्ण मंदिर मागतैः पुंभे स्पृश्या नवनीतास्तत्र ताभिश्च पुरुषाः। उत्सवाहेषु नित्यं च कृष्ण मंदिर मागते
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 पुंभिः स्पृश्या नवनीताः तत्र ताभिश्च पुरुषाः तत्र ताभिश्च पुरुषाः ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષોનો સ્પર્શ ન કરવો, આટલો આ શ્લોકનો અર્થ છે। નિત્યાનંદ સ્વામીએ એની ટીકા કરી એમાં એટલું ઉમેર્યું અને મંદિરમાંથી નિશ્રા પછી પોત પોતાની રીતે વર્તો, આટલું નિત્યાનંદ સ્વામીનું ભાવાર્થ કહેવાય એને। વાલા ભક્તો, આ શ્લોકમાં માત્ર એક જ આજ્ઞા છે। સૌ પ્રથમ આજ્ઞાની વ્યાખ્યા કરી લઈએ। આવી આજ્ઞા કરવાનો હેતુ શું એ બી સાથે સાથે જોઈ લઈએ। આ આજ્ઞા સ્પર્શાપર્શ વિવેકની છે। સ્પર્શાસ્પર્શ વિવેક માત્ર મંદિરમાં જ રાખવાનો છે એવું તો નથી, પરંતુ આ વિવેક સર્વત્ર લાગુ પડે છે। છતાંય મંદિરમાં તો ખાસ રાખવો જોઈએ, તે દેવની મર્યાદા પણ છે અને ભક્તિ સિદ્ધિનો હેતુ પણ છે। એટલા માટે મંદિરને વિશેષ તયા નિર્દેશ કરીને આ શ્લોક લખ્યો છે। મંદિરમાં જ આ વિવેક રાખવો એવું સમજી લેવું નહીં, કિંતુ એવું સમજવું જરૂરી છે મંદિરમાં આ વિવેક ખાસ રાખવો જોઈએ। બે હેતુ, પરમેશ્વરની મર્યાદા પણ છે એમાં અને ભક્તિ સિદ્ધિ પણ એમાં જ છે, અન્યથા ભક્તિની સિદ્ધિ થાય નહીં। અને આ શ્લોકથી માત્ર સ્પર્શાપર્શ વિવેક જ નહીં, પરંતુ ચકારાત અન્ય વાકાદી વાચ્યા વાચ્ય વગેરે નિયમ પણ સમજવા, જેવા કે દૃશ્યાદૃશ્ય, પાણીપાદ, અચાપલ્યમ, પરદ્રોહકૃત કર્મ વર્જનમ, तथा अति भोजन वर्जनम वगैरह वगैरह समझी लेवन एनु प्रमाण शतानंद स्वामी याज्ञवल्क्य ऋषि नु आप्यु। याज्ञवल्क्य ऋषि एवं लिख्यु वाक पाणी पाद चापल्यम वर्जयेत चाति भोजनम। वळी शतानंद स्वामीए मनुस्मृति नो एक श्लोक टाक्यो आ वात ने मजबूत बनावा। मनुस्मृति में एवं लिख्यु छे न पाणी पाद चपलो न नेत्र चपलो नृजुः न स्याद वाक्य चपल चैव न पर द्रोह कर्मतिः। अर्थात याज्ञवल्क्यजी नु अने मनुस्मृति नु भेगू करीने कही दऊं। अर्थात हाथ पग नेत्र अने वाणीनी चपलता न राखवी, सरल रहेवू अने शांत रहेवू, तेमज पारिकानो द्रोह करवानी बुद्धि न राखवी, आ बधी वातो कायमी छे, हर स्थळनी छे, हर कालनी छे, परंतु मंदिर मां तो आ अवश्य करवू जोईए, साचवू जोईए, राखवू जोईए। એમાં ચાલીસમા શ્લોકમાં મહારાજ આપણને ખાસ સમજાવે છે। હાલના સમયે સર્વત્ર સ્પર્શાપર્શ વિવેક કરતા એ વધુ દૃશ્યાદૃશ્ય વિવેકની જરૂર જણાય છે। સ્પર્શાપર્શ વિવેક તો જરૂરી છે, પણ એના પહેલા દૃશ્યાદૃશ્ય વિવેક વધારે જરૂરી છે। કેમ જે સ્પર્શ તો ટચ થાય ત્યારે થાય, અને દૃશ્ય દેખાય દૂરથી। નેત્ર ઇન્દ્રિયનો વ્યાપ ઘણો વધારે છે। સૌ પ્રથમ આપણી આંખની વૃત્તિ જાય છે, રૂપમાં તે વૃત્તિ ચોટે છે, મન એમાં ભળે છે, પછી સ્પર્શની ભાવના જાગે છે, અથવા તો અનાયાસે સ્પર્શ થઈ જાય તો પછી મોહ જાગે છે। માટે દૃશ્યાદૃશ્ય વિવેકની વધુ આવશ્યકતા જણાય છે, અને તે વિવેક મંદિરોમાં તો રાખવો જ જોઈએ, નહીં તો ભગવત સાનિધ્ય થયેલા તે અવિવેકનું પાપ લાગે। ભગવાનની દ્રષ્ટિ આગળ એ અવિવેક થાય તો જરા વધારે પાપ લાગે। ન નેત્ર ચપલો નૃજુઃ, એ જે મનુસ્મૃતિનું વાક્ય છે એના ઉપર આજ વધારે ધ્યાન દેવા જેવું છે। આજકાલ આપણા બધાના નેત્ર વધારે ચપળ થઈ ગયા છે। હરિલીલામૃતમાં આવું લખ્યું છે,
રહે ન દ્રષ્ટિ નિયમે જ જેની, અજ્ઞાનતા જાણવીએ જ તેની, પ્રભુની મૂર્તિ તજી દૃષ્ટિ જાય, તે શુદ્ધ સત્સંગી નહીં ગણાય, તે શુદ્ધ સત્સંગી નહીં ગણાય, રહે ન દૃષ્ટિ નિયમે જ જેની, અજ્ઞાનતા જાણવી એ જ તેની, પ્રભુની મૂર્તિ તજી દૃષ્ટિ જાય, તે શુદ્ધ સત્સંગી નહીં ગણાય। વચનામત સારંગપુર નું બીજું હેમા બાબત ની વાત ઘણી મહારાજે પોતે કરી છે, સંભળાવું. શ્રીહરિ બોલ્યા, પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા, અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય ભાઈ ભાઈ આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું, ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય, પછી એવી ફાટેલ દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી, રાજીપો એને નથી મળતો. અને એ દર્શન કરે છે તે કેવા કરે છે? તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે ભગત થઈને. અને એવી લૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખીલસકોલી બોલે ને ભેળું પૂછડું ઊંચું કરે એવો જાણવો. શા સારું છે? પરમેશ્વર ભેળે બીજા ભાઈ ભાઈના દર્શન કરે છે. અને એવા લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ હારો હોય તેવો રહે નહીં, અને તે દિવસે 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 ઉતરતો જાય. મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ બે ઇન્દ્રિયોને વિશેષતયા કાબુ રાખવી, નેત્ર શ્રોત્ર. એનું જોર બહુ છે. નેત્ર અને શ્રોત્રથી જગત જેટલું અંદર આવે છે એટલું બીજી ઇન્દ્રિયોથી આપણા હૃદયમાં જગત નહીં આવતું. આ બે ઇન્દ્રિયો બહુ મોટી છે, બહુ ઝાઝી દુનિયા વોરીને હૃદયમાં ઠલવી નાખે છે, માટે એને બહુ સંભાળવી પડે. આ લાવવાનું લાવે તો નો પ્રોબ્લેમ, પણ ન લાવવાનું કેટલું લાવીને હૃદયમાં ખડકી દે પછી એ ભજન કરતી વેળા એ બહુ નડે. મહારાજ કે ભગવાનના દર્શન કરતા કરતા પછી એને બીજું જે જે ભેળું જોઈ લીધું હોય ને એ ભજનમાં બેસે ત્યારે ભગવાન ભેળું દેખાય ને કંઈક ટીખળ થાય. માટે દર્શન કરવા તો કુશળ કુંવરબાઈ જેવા કરવા. તે ધર્મપુરમાં અમે ગયા હતા, તે ત્યાંની રાણી કુશળ કુંવરબાઈ અમારા દર્શન કરતા હતા. તે એવા એકાગ્ર ચિત્તથી કરતા, વૃત્તિ પલટાવી પલટાવીને મૂર્તિ અંતરમાં ઉતારતા જતા હતા, એમ દર્શન કરવા. આવી બધી મહારાજે વાત કરી. ટૂંકમાં ભગવાનના મંદિરે જ્યારે ભગવાનના દર્શન કરવા ગયા હોય ત્યારે દૃશ્યાદૃશ્ય વિવેકની બહુ જરૂર છે, પરસા પરસે તો ખરો જ. વચનામૃત અંત્ય 25માં ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા, અને અમારા દર્શન કરતા હોય ને કોઈક બાય ભાઈ આવે. કોણ આવે? કોઈક બાય ભાઈ આવે, અથવા કૂતરું નિસરે કે ઢોર નિસરે કે કાંઈક ખડખડે, તેની હામું વારંવાર દર્શન મૂકીને જુએ પણ એક દ્રષ્ટિએ દર્શન ન કરે, તેની ઉપર તો એવી રીસ ચડે છે, મને એવી રીસ ચડે છે, શું કરીએ? સાધુ થયા, નહીં તો તેનું કાંઈક તાળન કરીએ, આંટી દઈએ બે ચાર. પણ તે તો થાય નહીં, કેમ છે? સાધુને કોઈનું તાળન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે. ભગવાન પોતાને સાધુ ગણાવે, સજાનંદ સ્વામી ન મરાય અમારે, અમે સાધુ ને એટલે એમ. બાકી અમારા દર્શન કરતા કરતા વચમાં માળો પાછો આડો ઓળો આંખ્યું ફેરવીને બીજું જોતો જાય તો એમ થાય બે મેલું. હું અત્યારે દૃશ્યાદૃશ્ય વિવેક ઉપર વાત કરું છું. શ્લોકમાં સ્પર્શા સ્પર્શ વિવેકની વાત છે, પણ આજના કાળને ધ્યાનમાં રાખીને દૃશ્યાદૃશ્ય વિવેક પણ આ શ્લોક ભેળો મેં વણ્યો. વાલા ભક્તો માટે ખાસ ખાસ મંદિરમાં દર્શનાર્થીએ તો કુદ્રષ્ટિ ન જ કરવી. જાળવી લેવું, ત્યાં બહુ વધારે પાપ લાગે છે. એટલે હવે ખાસ વિવેક, તેમાં પણ મંદિરે દર્શનાર્થે ગયા હોય ને એને કુદ્રષ્ટિ થવાનો જરા ઓછો ચાન્સ છે. કેમ? જેની દ્રષ્ટિ ભગવાન હામી હોય. પરંતુ દર્શન કરાવનારાઓ જે હોય, પૂજારી વગેરે વ્યવસ્થાપકો, તેમણે આ બાબતે બહુ જ જાગૃત રહેવું જરૂરી છે. બહુ જ જાગૃત રહેવું જરૂરી છે. કેમ જે એની દ્રષ્ટિ ભગવાન તરફ ન હોય, કિંતુ દર્શનાર્થીઓ તરફ હોય, અને દર્શનાર્થીઓની દ્રષ્ટિ તો ભગવાન તરફ હોય. એને અડખે પડખે કોણ છે એનો ખ્યાલ હોતો નથી દર્શનાર્થીઓને, પરંતુ દર્શન કરાવનારા જે સેવકો છે તેમની દ્રષ્ટિ તો કોણ કોણ મંદિરમાં આવ્યા, કેવા કપડાં પહેરીને આવ્યા, વૃદ્ધ છે કે જુવાન છે, રૂપાળા છે કે કાળા છે, એવા બધા ભાવ સાથે એની દ્રષ્ટિ દર્શકો ઉપર પડે છે. માટે અમને વધારે કુદૃષ્ટિ થઈ જવાની શક્યતા છે. પૂજારી વગેરેને ત્યાં પરોળિયા બરોળિયા ઉભા હોય ને, આમાલો આમાલો બેનો આમાલો, એને એ જો ધ્યાન ન રાખે તો આખો દિવસ એને ભગવાનની સાનિધ્ય જ આંખથી પાપ ચાલુ જ રહે, માનસિક વિકાર પણ ચાલુ રહે, અને લાંબે કાળે એ માણસ હાવ ઉતરીને ભ્રષ્ટ થઈ જાય. આપણને એમ થાય કે મોટા મંદિરમાં એણે કેટલાય વર્ષ સેવા કરી, બધા ભાઈઓ બહેનોને બહુ દર્શન વ્યવસ્થા કરીને સારી રીતે દર્શન કરાવ્યા, ને આટલો બધો હડી કેમ ગયો? હડી જ જાય તો કુદૃષ્ટિ બહુ થઈ ગઈ, માટે પાપ લાગ્યું, અને એ પણ મંદિરમાં ભગવાનની આગળ અને ભગવાનના ભક્તમાં જ થઈ, માટે બહુ વધારે પાપ લાગ્યું. ઘણા બધા મંદિરોમાં જે કોઈ માણસો પૂજારીઓ હોય, ત્યાં વ્યવસ્થાપકો હોય, એને માટે તો બાપરે બાપ, આ શ્લોક ઘણો બધો કામનો છે. એક પ્રશ્ન એવો ઉઠ્યો કે મંદિર કેટલું જાણવું? તો એની વ્યાખ્યા સંતોએ એવી કરી કે દેવની દ્રષ્ટિ પડતી હોય એટલું મંદિર જાણવું. મંદિરમાં પધરાવેલા દેવની દ્રષ્ટિ જેટલી જગ્યામાં પડે એટલી જગ્યામાં આપણે જાળવી લેવું જોઈએ. દેવના દેખતા પરસા પરસે વિવેક અતિશય પાળવો જરૂરી છે. એક વાતની ખાસ નોંધ લે ભક્તો, આ વાત થઈ મંદિરમાં કેમ વર્તું એની, સાથોસાથ એ બી વિવેક જાણવો જરૂરી છે કે તીર્થસ્થાનોમાં કેમ વર્તું. અને તીર્થસ્થાનનો એરિયા તો ગેટમાં ગરો ત્યાંથી શરૂ થાય. જેટલી ભગવત પ્રસાદીની ભૂમિ હોય, નદી હોય, જગ્યાઓ હોય, એ બધું તીર્થ કહેવાય. એમાં પણ વિવેક રાખવો જરૂરી છે. ઘણા સંપ્રદાયમાં દેવ મંદિરોમાં સ્પર્શાપર્શે વિવેક નહીં જળવાતો હોવાથી ભગવત પ્રીતિ સિદ્ધ થતી નથી. મંદિરમાં પણ વિજાતીય આકર્ષણને કારણે ચિત્ત ક્ષુભિત રહે છે. માટે જો અંતર નિર્મળ થાય તો જ ભગવાનમાં પ્રેમ શક્ય છે, અને તેથી જ ભક્તને ભક્તિની સિદ્ધિ થાય છે, અને ભક્તિ સિદ્ધિથી મૂર્તિ સિદ્ધ થાય છે, અને મૂર્તિ સિદ્ધ થાય એને જ મોક્ષ સિદ્ધ થયો કહેવાય, તો જ જન્મ સફળ થયો કહેવાય, અન્યથા જન્મ ફેલ થાય છે. એ હેતુથી ભગવાન સ્વામિનારાયણે આ આજ્ઞા કરી છે. આજ્ઞાની વ્યાખ્યા આવી ગઈ, આજ્ઞાનો હેતુ પણ આવી ગયો. આપણું કલ્યાણ કરવા ભગવાન ઈચ્છે છે, માટે આ આજ્ઞા કરી છે. જ્યાં જ્યાં આપણું કલ્યાણ બગડે એવી જે જે બાબત હતી તે બાબતની ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે શિક્ષાપત્રીમાં કલમો લખી છે, જોઈ જોઈને લખી છે, સમજીને લખી છે. સંપ્રદાયમાં અનેક ગ્રંથો છે, પણ ભગવાને પોતાને હાથે જો કોઈ ગ્રંથ લખ્યો હોય તો તે માત્ર ને માત્ર એક શિક્ષાપત્રી છે. સત્સંગી જીવન સતાનંદ સ્વામી લખ્યું છે. વચનામૃત ચાર સાધુએ સંકલન કરીને એમણે ચાર સાધુએ લખ્યું છે, એમણે લખ્યું છે. અને બાકી મહારાજ બોલતા અને પત્ર લખતા સંતો વેદરસ વગેરે મહારાજે લખાયું, સંતોએ લખ્યું. પણ પોતાના હાથમાં કલમ લઈને જો કોઈ ગ્રંથ લખ્યો હોય ભગવાન સર્વાવતારી શ્રી હરિએ, તો તે એક ને એક માત્ર શિક્ષાપત્રી છે. આ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાને હાથે લખી છે. લિખામિ સહજાનંદ એમ કરીને પોતે લખી છે. અને આપણને જ્યાં જ્યાં આ લોકમાં સુખી થવામાં કે આપણા જીવનું કલ્યાણ થવામાં નડે એવું એમને જે લાગ્યું એના પરફેક્ટ નિયમ લખી દીધા. આ કરવું, આ ન કરવું, આ કરવું, આ ન કરવું. માટે એક એક આજ્ઞાની પાછળ ઘણું ઘણું સમજવાનું ભર્યું છે. વિચારીને જોઈએ ત્યારે ખ્યાલ આવે છે, એમને રોજ પૂજામાં વાંચી જઈએ તો કાંઈ ખબર પડતી નથી. અને વળી બીજું, કિશોરીલાલ મશરૂવાળા એમ કહે છે, સહજાનંદ સ્વામીએ સ્ત્રી પુરુષ વચ્ચેની મર્યાદાઓ ઘણી મજબૂત કરી, પણ એથી સંપ્રદાયની અંદર તો સ્ત્રી જાતિ વધારે સુરક્ષિત બની. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે એમાં સ્ત્રી જાતિ પ્રત્યે સુગ વધ્યાનું કોઈને લાગશે, પણ એથી એમના પ્રત્યેનો વિનય વધ્યો છે, બહેનોની મર્યાદા વધી છે. સહજાનંદ સ્વામીના નિયમની પાછળ પુરુષોના બ્રહ્મચર્યની રક્ષાની ચિંતા હશે, તે કરતા સ્ત્રીઓના શીલની રક્ષાની વધારે ચિંતા હતી એમ જણાય છે. તે કાળના ધાર્મિક પંથોમાં પેઠેલા હડાઓના અનુભવમાંથી એમનો આ બાબતનો આગ્રહ હતો, એવું કિશોરીલાલે લખ્યું કે ભગવાન સ્વામિનારાયણનો આ બાબતનો જે આગ્રહ છે એ શું કામ છે. તો એ જમાનામાં અન્ય સંપ્રદાયોમાં બેહી ગયેલો હડો બહુ હતો, એને લઈને પોતાના સંપ્રદાયમાં એવો હડો ન થાય એ હેતુથી આ મર્યાદાઓની વાડીઓ મહારાજે મજબૂત બનાવી છે. હવે એક સવાલ ઉઠ્યો, નિત્ય નિષેધ કર્યો છે તેમાં ઉત્સવ તો આવી જ જાય છે, છતાં ઉત્સવને દિવસે કેમ કહ્યું? ઉત્સવા હેશુ નિત્યમ ચ, નિત્યમ ચ લખ્યું. રોજ તમારે ભગવાનને મંદિરે આવીને પરસાપર્શ વિવેક જાળવવાનો છે એમ લખ્યા ઉપર પાછું ઉત્સવા હેશુ, એટલે કે ઉત્સવોના દિવસોમાં તમારે સ્પર્શાપર્શી જાળવવી એમ કહેવાની શું જરૂર? નિત્ય જાળવવી એમ કહ્યું, એમાં ઉત્સવ આવી ન ગયા? આવી ગયા, છતાં ઉત્સવ આ હેશુ એમ વિશેષ નિર્દેશ શા માટે કર્યો? તો આ શિક્ષાપત્રી ઉપર જગમોહન મોદીએ લખ્યું છે, એણે એવું લખ્યું કે ઉત્સવા હેશુ, ઉત્સવના દિવસોમાં મંદિરોમાં ભીડ વધારે હોય એટલે સ્પર્શાપર્શી વધારે થઈ જાય, તે દિવસે વધારે ખ્યાલ રાખવો જોઈએ, સાવધાન રહેવું પડે, જાળવવું જોઈએ, એ હેતુથી ઉત્સવા હેશુ ખાસ નિર્દેશ કર્યો. આનંદ ઉત્સાહ બહુ હોય ઉત્સવમાં, માટે ઉત્સવના આવેગમાં ધક્કામુક્કી થવાથી સ્ત્રી પુરુષોને ભેગા થઈ જવાનો સંભવ વધારે છે, તેથી ઉત્સવના દિવસે ખાસ ઉલ્લેખ કરીને સ્પર્શ નિષેધ કર્યો છે. તેમાં અન્ય દિવસો તો આવી જ જાય છે, ઘણા તો ચાય ચાઈને ધક્કામુક્કી કરે છે, કામુક માણસો હોય લાલચુ પરસાદીકના તો ધક્કાધક્કીમાં પરસાદનો લાભ મળી જાય એમ, એવી ભૂંડી વાસનાથી પ્લાનપૂર્વકના ધક્કા ઉભા કરે. બાલાભક્તો, બીજો આનો અર્થ એ નથી નીકળતો કે મંદિર બહાર નીકળ્યા પછી સ્પર્શ કરવાની અબાધિત છુટ્ટી મળે, ત્યાં પોતપોતાના ધર્મ નિયમ મર્યાદામાં રહેવાનું છે. લગ્ન જેવા સામાજિક પ્રસંગો હોય, શાળા કે કોલેજના સમારંભો હોય, એ મોટા મેળામાં જાજુમાણા ભેળું થયું હોય એવું હોય, મુસાફરી હોય, કે ઉજવણીના પ્રસંગોમાં પણ સ્ત્રી પુરુષોએ એકબીજા સાથે હળવા મળવાના અને હાસ્ય વિનોદ દરમિયાન ખ્યાલ રાખવો જરૂરી છે. હળવા મળવાના પ્રસંગોમાં અને હાસ્ય વિનોદ આદિમાં ખ્યાલ રાખવો જરૂરી છે. અને વળી ખાસ તો આજકાલ યાત્રાર્થીઓ જે તીર્થો કરવા નીકળે છે ને, હરિભક્તો બહેનો ભાઈઓ, તેમણે આ વિવેકને ખાસ જાળવવો જરૂરી છે આજના સમયે. કેમ જે યાત્રા કરવા નીકળેલા યાત્રાર્થીઓ બસમાં, ટ્રેનમાં, કારમાં વગેરે વગેરે વાહનમાં જ્યારે મુસાફરી કરતા હોય છે ત્યારે દૃશ્યાદૃશ્ય એવમ સ્પર્શા સ્પર્શ વિવેક તૂટી જવાની બહુ જાજી શક્યતા છે. અને જો વિવેક ન જાળવે તો પુણ્ય બદલે યાત્રામાંથી પાપ કમાઈની ઘેરે આવે છે. કેટલાક તો ભ્રષ્ટ થઈને આવે છે. શું કરીએ આવે કે યાત્રા કરીએ? કેટલાક તો એમાંથી એવા બગડી જાય છે ને, એવા જોડાઈ જાય છે ને, તે કોકનું ઘર કોક માંડે છે ને કોકનું કોક. ભગતો ને ભક્તાણીઓમાં બહુ જ હડો યાત્રા દરમિયાન તીર્થસ્થળોમાં થઈ જાય છે. બીજી એક વાત, એમાં એ ઓલા તગડિયા ટેમ્પા આવે છે ને, જેમાં 25-25 20-20 30-30 35-35 બાય ભાઈ ભેગા ભરે છે, હુંડલા રીંગણા ભીર્યા હોય. હવે મને કહેવાય એમાં પરસા પરસે કેવી રીતે જળવાય? એ તગડિયા ટેમ્પા વગેરેની મુસાફરી તો સત્સંગી બાય ભાઈ માટે યોગ્ય જ નથી. આમથોય એક્સિડન્ટમાં મોતનું જબરું જોખમ છે, અને કદાચ એક્સિડન્ટમાં મોત ન થાય તો એકબીજાના પરસ થવાથી મોક્ષનું મોત થાય એવા એ વાહનો છે. અને સરકારી લો પ્રમાણે તે વાહન લોડિંગનું છે. માલ સામાન હેરવણી ફેરવણી માટેના એ તગડિયા ટેમ્પાઓને લાયસન્સ છે. માણસની મુસાફરી માટે તો સરકારે એને માન્ય નથી કરતા. એમાં બેહોને એક્સિડન્ટ થાય ને તો ટેમ્પાવાળો મુશ્કેલીમાં, અને એમાં બેઠેલા પેસેન્જર પણ મુશ્કેલી મુકાય. પહેલું તો કોર્ટ તમને એમ જ પૂછે કે એમાં બેઠા જ કેમ ને, ઓલ્યાને એમ કે તે મુસાફરો બેહાડ્યા કેમ, કેમ જે સરકારે એની ના પાડેલી. તો પણ આપણા દેશમાં હાલે જ બધું હવ ને મળી રહેશે, એમાંથી કોઈ રોકતું નથી, હપતા હોય છે. વાલા ભક્તો, એક બીજી વાત, તેમજ યાત્રા સ્થાનોમાં ધર્મશાળા વગેરે સ્થળે ઉતારાના સ્થળે ભીડમાં ઉતારા કરવામાં પણ કેટલાક લોકો વાસનાના ભોગ બની જાય છે. કેટલાક તો પ્લાન પૂર્વક જ આવી બધી યાત્રાઓ ને એવા બધા ઉતારાઓ ગોઠવતા હોય છે, અને નરકમાં જવાના પોટલા તીર્થધામોમાંથી પણ બાંધતા હોય છે. એવી કમાણી ઘણા કરે છે, તથા અવારનવાર કે કાયમી મુસાફરી દરમિયાન બસમાં, ટ્રેનમાં, મોટરકાર આદિમાં ઘટે એટલો બેઠક વ્યવસ્થા વગેરેનો વિવેક સમજદારી પૂર્વક જાળવવો અતિ જરૂરી છે. બેઠક વ્યવસ્થાનો, કોને ક્યાં બેહાડવા અંદર સીટોમાં, કેટલીક જગ્યાએ ડ્રાઈવરો સાથે ધનવાનોની છોકરીઓ લવ મેરેજ કરી લે છે. ખરે કેટલીક ત્યાગી સાંખ્યોગી બહેનો પણ તેની એટલે કે ડ્રાઈવરોની સાથે ભાગી જાય છે, પરણી જાય છે, ભ્રષ્ટ થઈ જાય છે. આ અવિવેક ભરી મુસાફરીનું ફળ છે. પરસા પરસ વિવેક એવમ દૃશ્યાદૃશ્ય વિવેક નહીં જાળવવાને કારણે આવી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ જાય છે, કેટલા એના કલ્યાણની કઠણાઈ બેહી જાય છે. કારણ કે માણસની અંદર એકાબીજીના આકર્ષણનું ભયંકર જોર હોય છે. કળિયુગ છે એમાં પાછું, એમાં આજકાલના કપડા, વિકૃત ફેશન, આગળ બધું ગયું ભાવનગર રવિસભામાં, કેવા કપડા પહેરવા ન પહેરવાના વિવેકનો શ્લોક હતો ને એમાં. એટલે માણસ ન ધ્યાન રાખે તો કલ્યાણ બગડી જાય. અક્ષરાન સ્વામીની વાતોમાં સ્વામીએ એક પ્રસંગ લખ્યો છે, બહુ નાનો એવો છે પણ બહુ સરસ છે. મદાપરીને ખાળે માણસો વાહણમાં બેસવા ગયા હતા, તેમાં હોડિયામાં 30 માણસો બેસી શકે એવું વાહણ હતું, પણ ત્યાં કોઈ સ્વરૂપવાન બાઈ વાહણમાં બેસવા આવી એટલે તેમાં આસક્ત થઈને 60 માણસો વાહણમાં બેઠા. ત્યારે ખલાસી બોલ્યો, કેવટિયો વાહણ હાંકનારો, એ ભાઈઓ આ તો 30 માણસ બેસી શકે એવું વાહણ છે, પ્લીઝ હવે બેસશો નહીં. પણ કામ વાસનાએ કરીને 60 માણસો બેઠા. પછી દરિયામાં એક ગાવ વાણ ગયું, ખલાસીનું માયના નહીં, કોઈ ઉતર્યા નહીં. તે હવે તને પૈસા આપવાના છે ને બે હિરન, તારે પૈસા આવે છે ને તે બોલ્યા, અને લોભ ને આ બધાને કામ બોલો કે પૈસા આવે છે ને. વહાણ સમુદ્રમાં ગયું એક ગાવ, ત્યાં તો એક કોરે વજન વધારે થયું. તમે સમજી શકો છો, એક કોરે વજન વધી ગયું, તેથી વાણ સમુદ્રમાં ડૂબી ગયું. એમ 60 પુરુષને પહેલી એક સ્ત્રી અને એના ભેગો લો ખલાસી, એમ બધા જંપુરી ગયા. આમ દૃશ્ય દૃશ્ય સ્પર્શા સ્પર્શ આદિ વિવેકને જો માણસો વાસનાથી તજી દે છે, આ શ્લોકની આજ્ઞા લોપે છે, તો તે અપમૃત્યુને પામે છે. આ વાસના આપણે જોઈએ છીએ કે કેટલાયના માથા કપાવે છે. માટે જે ભગવાનને ભજવા નીકળ્યા છે એને આ બધું જાળવવું. આ લોકમાં સુખી રહેવા હે, નિર્વાસનિક થવા હે, અંતે પ્રભુના ધામમાં જવાશે જો આગીને પડાશે. ઉપરોક્ત બધા પ્રસંગો તો જીવનમાં આવવાના આવવાના ને આવવાના. આ બધા પ્રસંગો કઈ ટાળી શકતા નથી. વાહનમાં બેવું પડે ને લગ્નમાં જવું પડે ને ભણવાય જવું પડે ને મુસાફરી કરવી પડે ને બધા પ્રસંગો આવવાના. આવા સમયે પણ સ્ત્રી પુરુષોએ મર્યાદા જાળવીને વર્તવું જોઈએ, મર્યાદા જાળવીને વર્તવું જોઈએ. જાણી જોઈને સ્પર્શ થાય તેવા પ્રસંગો ઊભા ન કરવા બુદ્ધિપૂર્વક. સામાન્ય હાસ્ય વિનોદમાંથી ઠઠ્ઠા મશ્કેરીમાં ઉતરી ન પડવું. વાચ્યા વાચ્ય અને દૃશ્ય દૃશ્ય આદિ વિવેક પણ જાળવવો તો જ કલ્યાણ થાય બાપા. આ આજ્ઞા નહીં પાળવાનું કારણ શું? આ આજ્ઞા નથી પડતી એના હેતુ શું? સાફ હેતુ છે સ્ત્રી પુરુષનું આકર્ષણ, અને એ પ્રકૃતિજન્ય સ્વાભાવિક છે. તેથી પ્રથમ તો દૃશ્યાદૃશ્ય વિવેક જાય, પછી એકબીજાના સ્પર્શની ઈચ્છા થાય, રૂપ જોવે એટલે અડવાન મન થાય, અને તેથી આ આજ્ઞા પડતી નથી. અને પછી એમાંથી મોહ ઉત્પન્ન થાય છે, અને મોહમાંથી ન કરવાનું થઈ જાય છે, એમાંથી ડખાઈ થાય છે, મારામારી થાય છે, લફરાઈ થાય છે, અને કંઈ કપાઈ મરે છે, અને કેટલી કઠણાઈ સર્જાય છે. ભગવાન શ્રી હરિને દયા આવે છે પોતાના આશ્રિતો ઉપર, એટલે એમને સાવધાન કરવા માટે મહારાજ પોતે પોતાની હાથે શિક્ષાપત્રીમાં લખે છે. અન્ય શાસ્ત્રોમાં પણ આ બાબતની વાત લખી છે. શાસ્ત્રીય પ્રમાણ આપની આગળ રજૂ કરું છું, અને ન પાળે તો એનાથી થતું કુફળ તો હું ભેગું ભેગું બોલતો ગયો, તેમ છતાંય વિશેષ. સતાનંદ સ્વામી એમ કહ્યું, બુદ્ધિપૂર્વકમ ન સ્પ્રષ્ટવ્યાહા મનક્ષોભ હેતુત્વાત. સ્વામી કે બાપા, બુદ્ધિપૂર્વક ન સ્પર્શ કરશો કેમ? જે તે સ્પર્શ છે તે મનક્ષોભ હેતુત્વાત, એ સ્પર્શ છે તે મનમાં ક્ષોભ કરનારો છે. દૃશ્ય ને સ્પર્શ બે મનમાં ક્ષોભ કરે છે. એટલા માટે તો કોઈએ કીધું છે કે અગ્નિને અડો ત્યારે દાજો છો, અને સ્ત્રીને જોવો ત્યાં તમે હૃદયમાં દાજો ઠેઠ. અને અગ્નિને અડો ને તો ઉપર સાંભળે જ દાજો, હૃદયમાં ન દાજો. અને સ્ત્રીને તો દૂર હોય ને ખાલી જોવો ત્યાં હૃદયમાં હળગો. કોઈ વાતની સુખ શાંતિ કે ભજન ભક્તિમાં પ્રીતિ ન રહે. કેમ? જે ભગવાને સર્જેલું એ વિજાતીય આકર્ષણ જગત ચલાવવા માટે છે, અને માણસ એમાં મરે છે. મનક્ષોભ હેતુત્વાત, મનમાં ક્ષોભ થશે, મુશ્કેલી ઊભી થશે, માટે ન સ્પ્રષ્ટવ્યા, ફર્શા પરિસ્થિતિ બચો, જ્ઞાનાદ વા જ્ઞાનત સ્પર્શે સ્ત્રી પુંસાનામ પરસ્પરમ જાતે દોષો ભવત્યેવ પાપરૂપચ્ચ દુઃખદઃ. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયમાં આ 10મો શ્લોક છે. જાણીને કે અજ્ઞાનથી સ્ત્રી પુરુષોએ પરસ્પર સ્પર્શ નહીં કરવો, અજ્ઞાનથી એ ન થાય એનું ધ્યાન રાખવું. કદાચ જો સ્પર્શ થઈ જાય તો દોષો ભવત્યેવ, તો એનો દોષ લાગે જ છે. તે સ્પર્શ પાપરૂપશ્ચ દુઃખદઃ, પાપરૂપ છે અને દુઃખ દેનારો છે. માટે અમારા આશ્રિત ગ્રહસ્થ સ્ત્રી પુરુષોએ પરસ્પર સ્પર્શાસ્પર્શ વિવેક રાખવો. મંદિરમાં, ઉત્સવ સમયમાં કે એકાંતમાં, કોઈ સ્થળમાં જે આ મર્યાદાને લોપે છે તો પ્રાપ્ય શાપ યશોત્રાપી મૃત્વા અથ યમયાતનાહા ભુક્ત્વા નિરુદકે અરણ્ય પિશાચી સ્યાત ક્ષુધા કુલા. આ એનું કુફળ છે. જો પરસાપરસી ન પાડે તો મર્યા પછી ખૂબ યમયાતના ભોગવે છે, જીવતા અપયશ પામે છે. મર્યા પછી યમયાતના ભોગવે છે અને ત્યાર પછી જ્યાં પાણી ન મળે એવા અરણ્યમાં ભૂખી ભટકતી એવી પિચાસણી થાય છે સ્ત્રી, અને પુરુષ પિચાસ થાય છે. આ એના પાપનું ફળ છે જે પરસાપરસ્ય નથી પાળતા એને. માટે ભગવાનના ભક્ત સાવધાન રહે. નારદજી એવું કહ્યું કે મંદિરે ભગવત પરાંગનાંગાની યહ સ્પૃશતિ દુષ્ટ માનસ વિક્ષતે ચ મુહુરંગાનાન્યેશ દુષ્ટતમ આપ્યતિ ક્ષયમ. અર્થાત ભગવાનના મંદિરમાં પરાંગનાઓના અંગોનો દુષ્ટ બુદ્ધિથી કોઈ સ્પર્શ કરે છે અથવા તો વારંવાર પરાંગનાના મુખને જે જોયા કરે છે તે દુષ્ટ તમ ક્ષયમ આપશ્યતિ, તે નીચે બહુ ભૂંડી રીતે મરશે. એ બહુ હેરાન થાય એમ કે છે. અને એક વાત, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. મનની દુષ્ટ ભાવનાથી જો સ્પર્શ થઈ જાય, દુષ્ટ ભાવનાથી જો જોવાઈ જાય કે જે ભાવના હારી નથી, આંખમાં નિર્મળતા નથી એવી દ્રષ્ટિથી જો જોવાઈ જાય તો આ બધા પાપ લાગે. સહજ નિર્મળ ભાવે કોઈ કોઈને જોવે છે એનું કોઈ પાપ નથી, પરંતુ મનના મેલ સાથે જે કોઈની યારે વાત કરે, સ્પર્શ કરે કે જોવે તો આ બધા પાપ એને ભોગવવાના થાય છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, કિંતુ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય. જગતમાં બીજે ચીજે જ્યાં ત્યાં જે કાંઈ પાપ થયા છે, દૃશ્યા દૃશ્ય, સ્પર્શા સ્પર્શ, વાચ્યા વાચ્ય વગેરે વગેરે, એ બધા પાપો જ્યારે આપણે તીર્થ સ્થળે આવીએ, મંદિરે આવીએ, હરિધામમાં આવીએ ત્યારે બળે છે. પરંતુ આ બધી જગ્યામાં કરેલા પાપ તો વજ્રલેપ થાય છે, પછી એને બાળ્યાનું કોઈ સ્થળ ઠેકાણું નથી. ખ્યાલ આવ્યો? અત્રે તીર્થસ્થળમાં રહેનારાઓએ બધાએ અતિ સાવધાન રહેવું જોઈએ, ચાહે વૃદ્ધ બાબાઓ હોય કે યુવાનિયાઓ હોય, સંતો ત્યાગી હોય, પાર્ષદ હોય, મુમુક્ષુ હોય, જો મુમુક્ષુ વિવેકી, અમારે બધાને, તમારે બધાને ધ્યાન રાખવું જરૂરી છે. ચાહે દરબાર ગઢમાં હો ત્યાંય ભગવાન બિરાજે છે, શિવજીને મંદિરે હો ત્યાંય ભગવાન બિરાજે છે, ઉપર મંદિરે હો તો પણ બાકી ઉતાવળી નદી બધા સ્થળ આ તે ઓટા દંડવત સ્થળ બધું વગેરે બધું તીરથ છે, બધું પવિત્ર છે. આયા પુણ્યના કામ કરો, ભજન કરો, ભગવાનના દર્શન કરો, એનું આનંદ ઘણું. જેમ પુણ્ય ફળ થાય છે એમ જો અહીંયા દુષ્ટ બુદ્ધિથી ખોટું કરવામાં આવે, આજ્ઞાલોપ કરવામાં આવે તો એનું આનંદ ઘણું, પાપ પણ થાય. માટે સાવધાની બધાના કલ્યાણમાં જરૂરી છે. વાલા ભક્તો, આ દૃશ્ય દૃશ્ય પરસા પરસે વિવેક ન પડે તો ધીરે ધીરે આચાર ભ્રષ્ટ થવાય છે, પછી લોકમાં મોઢું દેખાડવા જેવું રહેતું નથી. આ પાપ ન થાય તે માટે પણ આ નિયમ અગત્યનો છે. એક બીજી સાવધાની આજના યુગના માનવીઓને માટે ખાસ મેસેજ, સાવધાનીનો મેસેજ. ઘણા માણસો હનીમૂન ઉજવવા માટે તીર્થક્ષેત્રમાં જતા હોય છે, મંદિરોમાં, તીર્થસ્થાનોમાં, ધામોમાં હનીમૂન ઉજવે છે. હનીમૂન એટલે કે લગ્ન કર્યા પછી સ્ત્રી પુરુષ બંને ફરવા જાય. સુખી માણસોમાં આ બધું હોય તે એ લોકોને પરણ્યા પછી ફરવાના સ્થળો ઘણા હોય છે, જેને હિલ સ્ટેશન કહેવાય છે. ટેકરા ટેકરીને ડુંગરીઓ ને એવું બધું હોય ને, એ બધા પરણ્યા પછી ફરવા જવાના સ્થળ, કાશ્મીર વગેરે ઘણા છે એવા જગતમાં. પરંતુ ઘણા માણસો થોડા ઘણા ધાર્મિક ને સત્સંગી હોય તો એ એવું સમજે છે કે આપણે એવા બધા સ્થળે નહીં જવાનું, આપણે તો પરણ્યા પછી થોડાક દિવસ મંદિરમાં રહેશું, તીર્થસ્થળમાં રહેશું. તે મંદિરમાં ઉતારો લે અને ત્યાં જ ગ્રહસ્થ આશ્રમનો આરંભ કરે, બધા પાપ ન્યા કરે, અને પુષ્કળ પાપ કમાતા હોય છે. જેમ કે એકાદશી પવિત્ર છે એમ જાણીને ઘણા માણસો એકાદશીને દિવસે જ લગ્ન રાખીને, એકાદશીએ જે ખરેખર બ્રહ્મચર્ય પાળવાનો દિવસ, તેથી સંસારના શ્રી ગણેશ કરે. માણસોને ખબર નથી એ એકાદશીનો શુભ દિવસ ગણે છે, પણ શુભ દિવસ તો ભજન ભક્તિ કરવા માટે છે. ક્યાં આના શુભ દિવસના અવળા અર્થ કરીને ઊંધા ઉપયોગ કરો. આ સ્થળો પણ આરાધના માટેના છે, સાધના માટેના છે, ભોગ માટેના નથી. પવિત્ર તીર્થ સ્થળો હનીમૂન જેવી ઉજવણી માટે ઉપયોગમાં ન લેવાય તે દરેક માનવ સમાજે સમજવું જોઈએ, અને તીર્થધામોના વહીવટકર્તાઓએ પણ આ વાત સમજવી જોઈએ. કેમ જે તે લોકો પણ કેટલાક ઉતારા ભાડે આપી ધનની લાલસાથી આવા પાપને સાવરતા હોય છે, જાણતા છતાં ચલાવતા હોય છે. જાણે કે નાની હોટલ હાંકતા હોય ને એમ તીર્થસ્થળોમાં ત્યાંના વહીવટ કરનારાઓ પૈસા કમાવા સારું લોભના માર્યા આ બધા ધંધાઓ કરતા હોય છે. ક્યાંક ક્યાંક ભેળા એના એ ધતિંગ ભવાડા હોય છે. કેમ જે આ બધી લપસણી ભૂમિ છે ભાઈ, પરસ્પર પ્રસંગ પડતા ક્યારે પતનની ખીણમાં સરી જવાય તે કહેવાય નહીં. માટે આપણા સંપ્રદાયમાં સ્ત્રી પુરુષના સંબંધ વિશે ઘણી જ મર્યાદાઓ મહારાજે બાંધી છે, જાળવવી એમાં જ આપણું ભલું છે. અને જો આ આજ્ઞાને આપણે જાળવશું પાળશું તો એનું બહુ સારું ફળ મળશે, બહુ મોટો લાભ થશે. કેમ જે જો ધર્મ સિદ્ધ થશે તો અંતરમાં પરમાત્મા પ્રત્યે જે ભક્તિ છે તે ભક્તિ વધશે, અને એ ભક્તિ દઢ થતા સંપૂર્ણ ભક્તિ સિદ્ધ થશે, અને ભક્તિ સિદ્ધ થશે તો પરમાત્માની મૂર્તિ સિદ્ધ થશે. ભક્તિમાં ઘનશ્યામ પ્રગટે છે તો પ્રભુ મળશે, અને ભગવાન મળ્યા એટલે મોક્ષ મળ્યો, કલ્યાણ થઈ ગયું, જન્મ સફળ થઈ ગયો, બેડો પાર થઈ ગયો. કરોડો જન્મથી નહોતું થયું તે ફટ લઈને આ જન્મમાં આવી આજ્ઞાઓ પાલન કરવાથી ભગવત કૃપા થતા મળી ગયું, ભારે મોટું કામ થયું. આ એનું ફળ છે. આજ્ઞા નાની સૂની નથી, મોટું ફળ આપનારી છે. બીજું, આ આજ્ઞાને લગતું થોડુંક સતાનંદ સ્વામીએ લખ્યું છે, એ આપને કહું છું. મોક્ષ ધર્મેશુ તન નિગ્રહ ઉક્તઃ એમ કહીને સ્વામીએ લખ્યું, એક શ્લોક લખ્યો છે મોક્ષ ધર્મનો. ધૃત્યા શિષ્ણો ધરમ રક્ષેત પાણી પાદમ ચક્ષુષા ચક્ષુ ક્ષોત્રે ચ મનસા મનોવાચમ ચ વિદ્યા. હવે કહે છે કે મોક્ષ ધર્મમાં આનો નિગ્રહ લખ્યો છે, આને કઈ રીતે કંટ્રોલ કરવું, પરસા પરસ એનો ઉપાય. આ શ્લોકમાં એવું લખ્યું, શિશ્ન અને ઉદરનું ધીરજ વડે રક્ષણ કરવું. ધીરજ વડે રક્ષણ કરવું, એમાં તમારે ધીરજ જોઈ. હાથ અને પગનું નેત્ર વડે રક્ષણ કરવું. આમ દ્રષ્ટિથી આગળ જોઈને હાલીએ તો હાથ પગ હાજરીએ, નેત્ર વડે જોઈને ચાલવાથી હાથ પગનું રક્ષણ થાય કે ન થાય? એટલે હાથ પગનું નેત્ર વડે રક્ષણ કરવું, અને નેત્ર અને શ્રોત્રનું મન વડે રક્ષણ કરવું, અને મન તથા વાણીનું વિદ્યા વડે વિચારીને રક્ષણ કરવું, એને સાચવવા. આમ એકબીજાના ઉપાય બતાવ્યા, આને લઈને આને બચાવવા, આને કારણે આને બચાવવા, આનાથી આને બચાવવા. શિષ્ટ અને ઉદરનું ધીરજ વડે રક્ષણ કરો, હાથ પગનું નેત્ર વડે. હવે નેત્ર વડે હાથ પગનું રક્ષણ કરવું તો નેત્રનું કોના વડે રક્ષણ કરવું ભાઈ? નેત્રનું શ્રોત્રનું? તો કે મન વડે. મન મજબૂત બનાવો તો કે ભાઈ મનનું વાણીનું રક્ષણ શાનાથી કરવું? વિદ્યા વડે, સમજણ વડે. અચ્છા તો સમજણ ક્યાં લેવા જાવી? સાધુ પાસે, સત્સંગમાં, શાસ્ત્રો પાસે જાઓ. માટે રોજ કથા સાંભળવાનું થઈ ગયું. અર્થાત સત્સંગ દ્વારા મહાત્મ્ય વિચાર કરવો તથા આત્મવિચાર કરવો, તેમજ કથા કીર્તના દીખથી મન વાણીને ભગવાનની આજ્ઞા મુજબ નિયમમાં રાખવા અને જીવનું ભલું કરવું. એમ આ 40મા શ્લોકને આપણે સમજ્યા. પ્રેમાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષા લખી એમાં આ શ્લોકના બે દોહા આવા બનાવ્યા છે. ઉત્સવ મેવા નિત્ય પ્રતિ કૃષ્ણ કે મંદિર માં,
ઉત્સવ મેવા નિત્ય પ્રતિ કૃષ્ણ કે મંદિર માં,
માત્ર મમ ભક્ત કહો નારી પૂછુવત ના,
પુરુષ માત્ર મમ ભક્ત કહો નારી પૂછુવત ના,
નારી માત્ર કહો પુરુષ કો,
નારી માત્ર કહો પુરુષ કો,
છુવે ન જાની અની,
છુવે
રહે સબ સબ કીરી,
રહે સબ સબ કીરી,
ઉત્સવ મેવા નિત્ય પ્રતિ કૃષ્ણ કે મંદિર માં,
ઉત્સવ મેવા નિત્ય પ્રતિ કૃષ્ણ કે મંદિર માં,
પુરુષ માત્ર મમ ભક્ત કો નારી કુછુવત ના,
પુરુષ માત્ર મમ ભક્ત કો નારી કુછુવત ના.
હવે મૂળ શ્લોક,
ઉત્સવાહેશુ નિત્યમ ચ કૃષ્ણ મંદિર માગતે,
ઉત્સવાહેશુ નિત્યમ ચ કૃષ્ણ મંદિર માગતે,
તત્ર તાવેચ પુરુષાઃ, તત્ર તાવેચ પુરુષાઃ,
તત્ર તાવેચ પુરુષાઃ.
ઇતિ 40મો શ્લોક સમાપ્ત. શ્લોક 41મો, કલાવતી માં ગયા છે. રાગ કલાવતી માં
કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્ત તુલસી માલી કે ગલે, धार्ये नित्यं चोर्ध्वपुण्ड्रं ललाटादौ द्विजातिभिः कृष्ण दीक्षां गुरो प्राप्ते कृष्ण दीक्षां गुरो प्राप्ते
कृष्ण दीक्षां गुरो प्राप्ते
तुलसी माली के गले
तुलसी माली के गले
धार्य नित्यं चोर्ध्वपुण्ड्रं लाटादो द्विजाति भीः ललाटादो द्विजाति भीः
ललाटादो द्विजाति भीः
कृष्ण दीक्षां गुरो प्राप्ते
कृष्ण दीक्षां गुरो प्राप्ते
वाला भक्तो ગુજરાતી કરું છું શ્લોકનું ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય પ્રત્ય ધારવી અને લલાટ હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. આ શ્લોકમાં આમ બે આજ્ઞા નામ ત્રણ આજ્ઞા છે. એમાં કહ્યું ને કે ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા છે. આનો અર્થ એ થઈ જાય કે દીક્ષા લેવી એટલે પહેલી આજ્ઞા ધર્મવંશી ગુરુ થકી દીક્ષા લેવી. બીજી આજ્ઞા બ્રાહ્મણ આદિ ત્રણ વર્ણના સત્સંગીઓએ કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય પહેરવી. ત્રીજી આજ્ઞા તેમણે લલાટ હૃદય અને બે હાથે એમ ચાર ઠેકાણે ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું. ઉર્ધ્વપુંડ્ર કેટલી આજ્ઞા થઈ? ત્રણ. હવે આજ આપણે આ ત્રણ આજ્ઞામાંથી પહેલી આજ્ઞાના ખાલી ત્રણ શબ્દ સમજવાના છે. આજ ખાલી ત્રણ જ, પછી આગળ કૃષ્ણ દીક્ષામ ગુરો હો આટલું. કેટલું? કૃષ્ણ દીક્ષામ ગુરો હો. પહેલો શબ્દ કૃષ્ણ દીક્ષામ સમજવાનું છે આપણે. બીજું સમજવાનું છે ગુરો હો. પછી અંદર ધર્મવંશી ગુરો હો. બસ આટલું સમજો. દીક્ષાનું પછી સમજો. અને દીક્ષા કોને કહેવાય? આઈ હુધી. પછીનો શ્લોક આના પછીના અવતાર રવિવારની રવિ સભામાં થશે. ચાલો પ્રથમ આપણે આજ્ઞાની વ્યાખ્યા કરી લેશું. પહેલી આજ્ઞાની, અચ્છા શ્લોકમાં કૃષ્ણ દીક્ષામ એવું આવ્યું કે ન આવ્યું? કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તે, એમાં કૃષ્ણ દીક્ષા પહેલો શબ્દ આવ્યો નંબર વન. તો એનો અર્થ એવો થાય શ્રીકૃષ્ણની દીક્ષા લેવી. કૃષ્ણ દીક્ષા એટલે શું? શ્રીકૃષ્ણની દીક્ષા લેવી. એવી શ્રીહરિએ આજ્ઞા કરી કે કૃષ્ણની દીક્ષા લેવી, તો શું સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય પણ શ્રીકૃષ્ણની દીક્ષા લેવી? આવો સવાલ ઉભો થયો, કેમ છે ભગવાને તો કૃષ્ણ દીક્ષા લેવાનું કીધું, તો આપણે બધા એ પણ કૃષ્ણ દીક્ષા લેવી કે સ્વામિનારાયણ દીક્ષા લેવી, સવાલ થઈ ગયો. અને શ્રી કૃષ્ણની દીક્ષા લે તો તેને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત કહેવાય, કહેવાય કે ના કહેવાય, આવો સવાલ થયો. તો આનો ઉત્તર ખુદ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યના 108માં શ્લોકમાં કહ્યો છે. આનો ઉત્તર ન્યા છે, આપણે તો ન્યાથી લઈ આવ્યા, અહીં જરૂર પડી તો. સર્વાવિર્ભાવ કારણમ એવું 108માં શ્લોકમાં છે, એનાથી શ્રીહરિને શ્રીકૃષ્ણ કયા છે. એ શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાનને કૃષ્ણ નામથી પણ કયા છે, તથા શિક્ષાપત્રીના 29માં શ્લોકના ભાષ્યમાં શ્રીહરિને જ સતાનંદ સ્વામીએ, આચાર્ય વિહારી લાલજીએ વગેરે અનાદિ શ્રીકૃષ્ણ કયા છે. અનાદિ શ્રીકૃષ્ણ ભગવાન છે એક, જે કોઈ પુરુષોત્તમ નારાયણ પરાત્પર સુપ્રીમ ગોડ અનાદિ શ્રીકૃષ્ણ, એ જ મનુષ્ય અવતાર ધારણ કરે છે. ત્યારે તેનું નામ પણ શ્રીકૃષ્ણ કહેવાય છે. વસુદેવ દેવકીને ત્યાં જન્મેલા ઠાકોરજીને શ્રીકૃષ્ણ કહેવાય છે, એ જ શ્રીકૃષ્ણ છે એવું નહીં. એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ જ્યારે ધરતી ઉપર ગમે ત્યારે જન્મ લે ત્યારે પણ તેનું શ્રીકૃષ્ણ નામ પડે છે. કેમ જે એમનું મૂળ અનાદિ નામ શ્રીકૃષ્ણ વેદમાં છે જ. જો હરિલીલામૃતના 4th કળશના 8મા વિશ્રામમાં દુર્વાસાના સાપનો પ્રસંગ આવે છે ત્યારે જે સ્પષ્ટતા થઈ છે એ આપને બતાવું. દુર્વાસા ઋષિ સાપ આપી કૈલાસમાં ગયા, ગયા કે ન ગયા? પછી નંદાણે ભગવાને પોતાના મૂળ સ્વરૂપનું ધ્યાન ધર્યું હતું, હરિલામતમાં આવે છે કે નહીં થતું? કોને ધ્યાન ધર્યું? નરનારાયણ ભગવાને. કોનું ધર્યું? અક્ષરધામાદી પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિનું, એ આ અવતારનું મૂળ અવતારી રૂપ, મૂળ અવતારીનું અવતારે ધ્યાન ધર્યું. ત્યારે અક્ષરાધિપતિ એટલે કે અવતારી એવા પુરુષોત્તમ નારાયણે અવતાર એવા નરનારાયણને કહ્યું, મસ્ત કહ્યું. શું કહ્યું? હમણાં વચન સુપુરુષોત્તમે ઉચ્ચાર્યું, જન્મ ધર્યાનું અમે જ આજ ધાર્યું. તમને ભલે દુર્વાસાએ શાપ આપ્યો પણ જન્મ લેવાનું અમે જ આજ ધાર્યું. તમારે જન્મ નથી લેવાનો, તમારો શાપ અમને દઈ દો. કેમ? જન્મ લેવાનું અમે જ આજ ધાર્યું. મિશરુ શિવર શાપનો પ્રમાણો, મુજરુચિ જરૂર સર્વે જાણો. એ દુર્વાસા ઋષિનો જે શાપ થયો છે ને, મારી ઈચ્છાથી થયો છે, મને જન્મ લેવાનું અવતાર લેવાનું મન થયું છે, એટલે ત્યાં એવું બધું થયું. હવે આની કોઈને ખબર હોય કે આ બધું ઉપરથી આમ થયું છે? આપણને એમ થાય કે આમ કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ થયું? હું નરનારાયણનો ઋષિમુનિઓનો વાંક હતો તે દુર્વાસા એટલા બધા તા 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 થઈ ગયા, પણ હવે ઉપરથી એને એ રીતે ગદગદિયા કરવામાં આવ્યા હોય એટલે એ એમ કરે. આ તો પ્રભુ બોલ્યા ત્યારે ખબર પડી કે આ બધું ટીખળ એમનું હતું એમ, ને બિચારા દુર્વાસ આમ થાય એમ થાય ટીપાઈ ગયા. કે છે, બહુમુજ કળ અંશ જન્મ લીધા, મારા કળા અવતાર અંશા અવતાર બીજા ત્રીજા જે કહેવાય એ બધા અવતારો એ બહુ ધરતી ઉપર અવતાર લીધા. કે નહીં બહુ જીવ અનન્ય મુક્ત કીધા, પણ એમણે બહુ ઝાઝા જીવોને અનન્ય મુક્ત ન બનાવ્યા કે છે, એટલે મને આમ બહુ જાયમું નહીં. કોણ કે છે? અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ આવું બોલ્યા. આ હું કે તમે નથી બોલ્યા, એ બોલ્યા કે બહુ મને જામી નહીં, મારા અવતારો બધા આવી ગયા, બધા ધામ નિવાસીઓએ જઈને બધું કામ કર્યું પણ બહુ જામ્યું કારણ કે ઝાઝા ને અનન્ય મુક્ત ન કર્યા. અતિ કલી બલ આજ ટાળી દશ, સકલ કલા ધરી હું જ જન્મ લઈશ. બધી કળાઓ ને ઐશ્વર્ય પ્રતાપ હોતો હું પોતે અક્ષરધામા અધિપતિ અવતારી પુરુષોત્તમ નારાયણ જ અવતાર લઈશ. કે ધર્મ ભક્તિ ને ગિરે ઋષિમુનિ સૌને સુધૈર્ય આપો. લ્યો એ ધર્મદેવ ને મુનિઓ ને હવ ને તમે બે નરનારાયણ બે ભાઈઓ ધીરજ આપો. કહી મુજ વાત ઉદાસી સર્વે કાપો. મારી કરેલી વાત કહીને એમની ઉદાસી ટાળી દો કે આ તો અમારી ઈચ્છા થી થયું. વળી વૃષપતિ બોલજો વિશેષે તવ ગૃહ કૃષ્ણ અનાદિ 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 જન્મ લેશે. કોણ? હા, આજ મારા બાબા બધા જાગે છે, એથી મારા દિલમાં બહુ હારું લાગે છે. વિશેષ કહેજો ધર્મદેવને કે તમારે આંગણે અનાદિ કૃષ્ણ અવતાર લેશે. જો કૃષ્ણ અનાદિ કૃષ્ણ આવ્યું કે નહીં કૃષ્ણ નામ? માટે કૃષ્ણ દીક્ષા લેવી એટલે એ સ્વામિનારાયણ અવતારી પુરુષોત્તમની જ, કોઈ બીજાની ના સમજવી. આય વાત દિમાગ મેં? બસ 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 આટલી જ વાત સમજવાની હતી. વળી શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવ ગ્રંથ છે, તેથી દરેક વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ એ પણ પોતપોતાના ગુરુ થકી મંત્ર દીક્ષા લઈ ભગવાનની શરણાગતિ સ્વીકારવી જોઈએ, એવું પણ કૃષ્ણ શબ્દથી સૂચિત થાય છે. બોલો લ્યો, કૃષ્ણ એટલે અવતારી બી ખરા અને કૃષ્ણ એટલે અવતાર પણ ખરા. કૃષ્ણ દીક્ષા લેવી એટલે અવતારી શ્રી પુરુષોત્તમ સ્વામી નારાયણની પણ દીક્ષા લેવાની વાત થઈ ગઈ. અને અવતાર ગણો તો સર્વે સંપ્રદાયના બધા જ માણસોને માટે પોતપોતાના સંપ્રદાયના ગુરુ થકી દીક્ષા લેવી જોઈએ જીવના ભલા માટે, એમ સર્વ જીવિતાઓ શિક્ષાપત્રી જણાવે છે. એ પણ આવી ગયું. એક શબ્દ સમજી ગયા? સમજી ગયા કે નહીં? કયો શબ્દ સમજ્યા? કૃષ્ણ દીક્ષામ. હવે બીજો પ્રશ્ન ઉભો થયો, કૃષ્ણ દીક્ષા શા માટે કઈ? કૃષ્ણ દીક્ષા જ એમ શું કામ કહ્યું? શિવ દીક્ષા કેમ ન કીધી? ગણપતિ દીક્ષા કેમ ન કીધી? હનુમાન દીક્ષા કેમ ન કીધી? હા ભાઈ, આ તો ભાઈ ભાઈ ના પ્રશ્ન આમાં આવે. ત્યારે સતાનંદ સ્વામીએ કહ્યું, કૃષ્ણ પદે ને દીક્ષાયાહ સર્વોત્તમત્વમ વ્યંજયતિ. લ્યો એ ભાઈ, કૃષ્ણ દીક્ષા છે ને એ સર્વશ્રેષ્ઠ દીક્ષા છે. કૃષ્ણ પદથી જ દીક્ષાનું સર્વોપરીપણું સાબિત થઈ જાય છે. હા, ગૌતમ ઋષિએ તો ચોખ્ખું કહી દીધું, ગાણપત્યે શું શૈવે શું તથા શાક્તે શું સુવ્રત સર્વેશું મંત્ર વર્ગે શું વૈષ્ણવ શ્રેષ્ઠ ઉચ્ચતે. લ્યો, ગણપતિમાં શિવજીમાં શક્તિઓમાં સર્વે મંત્ર વર્ગમાં વૈષ્ણવ બધા કરતા શ્રેષ્ઠ છે. ભાઈ, વૈષ્ણવ મંત્ર જેવો કોઈ મંત્ર નહીં, માટે વૈષ્ણવી દીક્ષા જેવી કોઈ. વૈષ્ણવેશ્વપી સર્વેશુ કૃષ્ણ મંત્રા ફલાધિકા, અને બધા વૈષ્ણવોના મંત્રોમાં વૈષ્ણવી દીક્ષામાં સર્વશ્રેષ્ઠ કોઈ જો મંત્ર હોય તો, અધિક ફળ આપનારો કોઈ જો મંત્ર હોય તો કૃષ્ણ મંત્ર. અને એ જ ન્યાય સર્વથી શ્રેષ્ઠ કોઈ દીક્ષા હોય તો કૃષ્ણ દીક્ષા. માટે કૃષ્ણ દીક્ષા કીધું. શ્રેષ્ઠ વાત જ લેવાની હોય ને? બોલો, હવે સમજાઈ ગયું કૃષ્ણ દીક્ષા હું કામ કીધી? આગળ હાલો. હવે સવાલ ઉભો એવો થાય છે, તે દીક્ષા લેવી કોના પાસેથી? દીક્ષા લેવી કોના પાસેથી? કૃષ્ણ દીક્ષા શું કામ કીધું? બરાબર. પછી અનાદિ કૃષ્ણ સમજીએ આપણે, પછી હવે એ વાત સમજવાની છે કે દીક્ષા લેવી કોના પાસેથી. તો કહ્યું કે પોતપોતાના ગુરુ થકી ભાગવતી દીક્ષા લેવી. તો સવાલ એ ઉભો થયો કે ગુરુ કોને સમજવા. એક પછી એક વાત આવશે ભાઈ, તો સાંભળો. બૌદ્ધા શાસ્ત્રોમાં તો આત્મા પરમાત્માનું જ્ઞાન આપનારા સદગુરુને જ ગુરુ કહ્યા છે. બૌદ્ધા શાસ્ત્રોમાં બધે જ આત્મા પરમાત્માનું જ્ઞાન આપનારા જે હોય ને સદગુરુ, એને જ ગુરુ કહ્યા છે. એની પાસેથી જ દીક્ષા લેવાની હોય. પરંતુ સ્વામિનારાયણ ભગવાનની વાત વિશેષ છે. તેમણે દીક્ષા આપવા માટે પોતાના ધર્મકુળમાં આચાર્ય સ્થાપ્યા છે. આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં તે આચાર્ય પાસેથી દીક્ષા લેવી. જો તે રીતે સૌ આચાર્ય પાસેથી દીક્ષા લે તો એક સૂત્રતા જળવાય આખા સંપ્રદાયની. અને જો એમ આચાર્ય પાસેથી દીક્ષા ન લે અને હવ પોતપોતાના સદગુરુ પાસેથી દીક્ષા લે તો સંપ્રદાયમાં એક સૂત્રતા ન જળવાઈ રહે. સંપ્રદાયની માલિકર પાસે કેટલાય સંપ્રદાય થઈ જાય. તેથી અહીં તો ગુરુ પાસેથી દીક્ષા લેવી. કૃષ્ણ દીક્ષામ ગુરોહો પ્રાપ્ત એવું લખ્યું ને, તો ગુરુ પાસેથી દીક્ષા લેવી. તે ગુરુ શબ્દથી ધર્મવંશી આચાર્ય સમજવા. પ્રાથમિક શાળાના આચાર્ય નહીં લઈ આવવાના. કોઈ કાશીમ ભણીને આચાર્ય થઈ ગયો હોય એને પકડી આવવાનો નહીં કે દઈ દો દીક્ષા એમ. ચોખ્ખું લખ્યું સતાનંદ સ્વામીએ પાંચિયા પાડી દીધા કે ગુરુ પદસ્થ ધર્મવંશ બ્રાહ્મણાત સકાશાત કૃષ્ણ દીક્ષા પ્રાપ્ત ઇતિ ભાવ. કોઈ ગોટાળો લોચો મારીને બીજું ત્રીજું ઉંદડું કાઢશો નહીં આમાંથી. કેમ જે આ બધાને ખબર હોય ને, વિદ્વાન માણસો હોય કે આ સંપ્રદાયમાંથી બીજા ત્રીજા ફાટા બહાર પડશે, એ માળા કાંઈક નો કાંઈક અર્થ કરશે, એટલે આપણે છે ને હરખો અર્થ બતાવતા જઈ કે ગુરુ એટલે ધર્મવંશી આચાર્ય, એની પાસેથી દીક્ષા લેવાની. ભાઈ બીજા કોઈ આ ધંધો કરવાનો નહીં. ચોખ્ખું લખ્યું. અરે ભાઈ આ સુધી પૂગી ગયા આપણે. હવે પ્રશ્ન વળી ઉભો થયો કે ધર્મવંશી આચાર્ય કોને જાણવા. દેવળી પાછું નહીં આવ્યું. હે ભાઈ, ગુરુ શબ્દ એટલે ધર્મવંશી આચાર્ય, પણ ધર્મવંશી આચાર્ય કોને જાણવા ભાઈ. આમ તો પહેલો અર્થ કરવો પડશે આચાર્યનો. આચાર્ય એટલે શું? તો એની સુંદર વ્યાખ્યા સ્મૃતિઓમાં કરી છે. સતાનંદ સ્વામી સ્મૃતિ લઈ આવ્યા. આચિનોતિહિ શાસ્ત્રાર્થાન આચારે સ્થાપયત્યપિ. આચિનોતિહિ શાસ્ત્રાર્થાન, અર્થાત શાસ્ત્રના અર્થોને સારી રીતે સમજીને ગ્રહણ કરે અને પોતે આચરણમાં ઉતારે તેને આચાર્ય કહેવાય. નકરું કોકને જ પડાવે એને નહીં, પોતે આચરણમાં ઉતારે એને આચાર્ય કહેવાય. અર્થદીપિકામાં સતાનંદ સ્વામીએ લિંગ પુરાણનો 10મા અધ્યાયનો એક શ્લોક નોંધ્યો. પછી બીજો
સ્વયમાચરતે યસ્મા દાચારે સ્થાપયત્યપિ આચિનોતિહિ શાસ્ત્રાર્થાન આચાર્યસ્તેન ચોચ્યતે.
અર્થાત જે સ્વયં આચરણ કરે, ધર્મ નિયમ બધા પાળે, ભગવાનની આજ્ઞા પ્રમાણે રે, અને બીજાને એટલે કે નિજાશ્રિતોને શિષ્યોને પણ આચારમાં સ્થાપન કરે, એટલે કે એની પાસે પણ ધર્મ નિયમ બધું પળાવે, એને આચાર્ય કહેવાય. આ એક બાબત, પાલન બાબતની વાત થઈ. હવે સમજણ બાબતની વાત કરે છે. તથા શાસ્ત્રના અર્થને પોતે સારી રીતે વિચારે, બધા રહસ્યને સમજે અને બીજા શિષ્યોને સમજાવે તે આચાર્ય કહેવાય. ખાલી પાળવાનું જ નહીં, બધા સિદ્ધાંતોને સમજવાની પણ બાબત આવી. પાળે અને પળાવે, સમજે અને સમજાવે, એનું નામ આચાર્ય. બોલો, આમ આચાર્યની વ્યાખ્યા શાસ્ત્રમાં કરવામાં આવી છે. અર્થાત આવા જે હોય તે ગાદીપતિ થવાને લાયક છે. કેવાને ગોતીને સમજીને ગાદીએ બેહાડાય તો આખો સંપ્રદાય સુખી રહે. અને વળી વિજ્ઞાન ઉપનિષદના શ્લોકને ટાંકીને સતાનંદ સ્વામી ધર્મવંશી આચાર્યનું લક્ષણ કરે છે. ઉપનિષદનો શ્લોક લેવા, આવા હોવા જોઈએ ધર્મવંશી આચાર્ય. મસ્ત લક્ષણ કરે. જીતેન્દ્રિય સુચિર દક્ષ સર્વાંગો ધર્મ સંસ્થિતિ કર્મણા મનસા વાચા ભીતેશ્વ ભય દો ગુરુ. જીતેન્દ્રિય સુચિર દક્ષ સર્વાંગો ધર્મ સંસ્થિતિ કર્મણા મનસા વાચા ભીતેશ્વ ભય દો ગુરુ. છ લક્ષણ લખ્યા ધર્મવંશી આચાર્યના. કેટલા? છ ગડે છ. પહેલું જીતેન્દ્રિય, એ જીતેન્દ્રિય હોવા જરૂરી છે. એને પોતાને પોતાની ઇન્દ્રિયો બધી કંટ્રોલમાં રાખવાનું સામર્થ્ય પરમેશ્વરે આપેલ હોવું જોઈએ. બીજું સૂચિ, તે પોતે એકદમ અંદરથી બહારથી પવિત્ર આચરણ વાળા હોવા જરૂરી છે. ત્રીજું દક્ષ, એટલે કે બરોબર સમજણા, હોશિયાર, દેશ કાળ વગેરે બધી વાતને સમજી જાણે એવા ડાયા હોવા જરૂરી છે. ચોથું સર્વાંગ, ગાદીપતિ સર્વાંગ સંપૂર્ણ હોવા જોઈએ. એક આંખ ન હોય તો ના ચાલે. ચોથું ધર્મ સંસ્થિતિ, સારી રીતે ધર્મ નિયમમાં પોતે રહેલા હોવા જોઈએ. અને પાંચમો જન્મ મરણ કાળ કર્મ વગેરેથી માયાથી જંપુરીથી લક્ચોરાશીથી ડરીને જે કોઈ મોક્ષ પામવા મુમુક્ષુ આવે તો એને મન કર્મ વચનને સર્વ રીતે અભયદાન આપે એવા સમર્થ હોવા જોઈએ. એ ધર્મવંશી આચાર્ય કહેવાય. આ લાયક કહેવાય, યોગ્ય આચાર્ય કહેવાય. આવાથી સંપ્રદાય શોભે અને અનેકના કલ્યાણ થાય. આમાં જેટલા લક્ષણ ઓછા હોય એટલું ઓછું થાય. વળી હરિલામૃતમાં આઠમા કળશના 47 ચોપાઈ વગેરેમાં વાત શ્રી હરિએ પોતે ધર્મવંશી આચાર્યનો ઉદ્દેશ્યને એમના ધર્મોમાં કહી.
આચાર્ય તો ધર્મ થકી જ શોભે, શોભે નહીં દ્રવ્ય વિશેષ લોભે. આચાર્ય જો વૈભવ થી મનાય તો સર્વ શ્રીમંત જનો પૂજાય.
આચાર્યની શોભા શ્રીમંતપણું નથી, વૈભવ નથી એની શોભા, એનું લક્ષણ.
આચાર્ય તો ધર્મ થકી જ શોભે, શોભે નહીં દ્રવ્ય વિશેષ લોભે.
તર્ક આપ્યો,
આચાર્ય જો વૈભવ થી મનાય તો સર્વ શ્રીમંત જનો પૂજાય.
ગ્રહસ્થ આચાર્ય ઘણા ફરે છે, શિષ્યો તણા તે ધનને હરે છે.
દિશે ભવાયા સમવેશ કેવા, દિશે ભવાયા સમયના વેશ કેવા.
તમે ન થાશો કદી છેલ એવા, તમે એવા છેલ બટુક નો થઈ જશો. એમ મહારાજે પોતાએ થાપેલા આચાર્યોને ઉપદેશ આપ્યો. અને હરિચરિતામાં સાગર કથાના 6 પુરના 52 તરંગની ચોપાઈ તો અદભુત છે. સંભળાવું,
હરિ કે જ્ઞાન વિન ધર્મવંશી ભારી,
હરિ કે જ્ઞાન વિન ધર્મવંશી ભારી,
હરિ કે જ્ઞાન વિન ધર્મવંશી ભારી,
હરિ કે જ્ઞાન વિન ધર્મવંશી ભારી.
एक वेर अन्न देवे को अधिकारी, मानने को नहीं ते ही अधिकारा,
मानने को नहीं ते ही अधिकारा,
हो मानने को नहीं ते ही अधिकारा,
मानने को नहीं ते ही अधिकारा,
वर लगाओ से कहा होई विस्तारा,
लगाओ से कहा
सागर मावे, वर लगाओ से कहा होई विस्तारा,
लगाओ से कहा विस्तारा,
हरि के ज्ञान बिन धर्मवंशी भारी, भले धर्मवंशी होय बहु भारी धर्मवंशी होय भारी धर्मवंशी, परंतु जे एने जो एने भगवान नो जेम से एम ज्ञान नो होय तो एक वार रोटला देवा ने पात्र छे, ક્યાંકથી આવી ચડ્યા હોય તો એક વાર એને જમાડી દે, એક વાર બીજી વાર પછી નો આપો બાદ નહીં, પણ એક વાર તો એને તમારે જમાડવા જોઈએ, કેમ જે ધર્મ ભક્તિના વંશમાં છે એની પાછળ, એટલે ભગવાનનું જ્ઞાન તો છે નહી, માનને કો નહીં તેહી અધિકારા, સમજ્યા તમે, મનાવા પૂજાવાને યોગ્ય તે નથી, એ અધિકાર એને પ્રાપ્ત નથી, કેમ જે ભગવાનનું જ જ્ઞાન નથી એને માને પૂજે હું ફળ મળે, જેને ભગવાનનું જ જ્ઞાન જ નથી, વરોળ ગાય થી વંશ વિસ્તાર થાય નહીં, વર લગાવું સે કહા હોય
વિસ્તારા,
માટે માનને કો નહીં તે અધિકાર, એને ન માનવા, કેમ જે વરોળ ગાય થી કાંઈ વાછડું બાછડું થાય નહીં, આવી વાત લખી લો. સતાનંદ સ્વામી એમ કહ્યું કે તાદૃશ્યો ધર્મ વંશોપી વિષ્ણુ ભક્તિ રહિત ચેત તદા તું ન ગુરુ સ્યાત, અર્થાત ભલે એને જ્ઞાન હોય, જ્ઞાન ઘણું હોય, શાસ્ત્ર બાસ્ત્ર ભણ્યા હોય, પરંતુ જો એનામાં ભગવાનની ભક્તિ ન હોય, એને ભગવાન અતિશય વાલા ન લાગે, ભગવાનના સંતો ભક્તો એને બહુ ન ગમતા હોય, ન ગુરુ સ્યાત, તો એને ગુરુ ન માનવો, એને આચાર્યની ગાદી ઉપર ભૂલે સ્થાપવો નહીં, એને બેહાડાય નહીં, કેમ જે નારદ પુરાણમાં લખ્યું છે, નારદ પુરાણમાં મહાકુલ પ્રસૂતોપી સર્વ યજ્ઞેશુ દીક્ષિતઃ સહસ્ત્ર શાખાધ્યાયી નચ ગુરુ સ્યાદ અવૈષ્ણવઃ, નારદ પુરાણમાં લખ્યું છે કે મહાકુલ પ્રસૂતોપી બહુ મોટા ઊંચા કુળમાં જન્મ હોય તે ભલે જન્મ હોય કે સર્વ યજ્ઞેશુ દીક્ષિતઃ, અરે બધા યજ્ઞની દીક્ષા લઈને બેઠો હોય, અને સહસ્ત્ર શાખાધ્યાયી વેદની હજારો શાખાનો વિદ્વાન હોય, વિદ્વાન બધી શાખાને ભણી ગયેલો હોય, ન ગુરુ સ્યાદ અવૈષ્ણવ, પરંતુ જો એ અવૈષ્ણવ હોય, કહેતા ભગવાનમાં ભગવાનના સંતો ભક્તોમાં એને પ્રેમ ન હોય, એનામાં ભક્તિ ન હોય, તો એને આચાર્ય ન મનાય, એને ગાદીએ ન બેહાડાય, ભલે ધર્મકુળમાં જન્મ હોય તોય, એવું સતાનંદ સ્વામી કહે છે, ભૂલથી પાછા એવું ન માની લેતા જ્ઞાન સ્વામી કે, હું તો આમાં લખ્યું એ વાંચું, વળી શું કીધું કે અવૈષ્ણવ ઉપદેશ તેન મુક્તિ મંત્ર ન વ્રજેત પુનસ્તદ વિધિના સમ્યક ગૃહિયાદ વૈષ્ણવાદ ગુરુ હો, શુકામભાઈ એને ન ગુરુ કરવો, આચાર્ય પદમાંથી ન બેહાડવો, શુકામ એને ન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ બનાવવો, તો કહે છે કે એવા અવૈષ્ણવયોએ ઉપદેશેલો ગુરુ મંત્ર મુક્તિ આપતો નથી, એવા એ ઉપદેશ આપેલો મંત્ર મુક્તિ દેતો નથી, માણસની મુક્તિ થતી નથી એના ફૂકેલા મંત્રથી, કદાચ ભાઈ માની લો કે એવા પાસેથી મંત્ર લેવાઈ ગયો હોય તો કે પુનઃ તદ વિધિના સમ્યક ગૃહિયાદ વૈષ્ણવાદ ગુરુ હોય તો ફરી વાર કોઈ ભગવત ભક્ત વૈષ્ણવ ગુરુ હોય આચાર્ય હોય એની પાસેથી વિધિવત મંત્ર ગ્રહણ કરી લો તો તમારું કલ્યાણ થાય. આવું આમાં લખ્યું છે. સતાનંદ સ્વામી કહે છે સલક્ષણ રહીતો ગુરુ દીક્ષામ દાતુમ ના રહ, જેનામાં સાચા આચાર્યના ગુરુના લક્ષણ ન હોય એવા પાસેથી દીક્ષા ન લેવી જોઈએ. કેમ જે તે દીક્ષા દેવાને લાયક જ નથી, એને દીક્ષા કોઈને દેવી જ ન જોઈએ. સ્વામી આવું કહે છે સલક્ષણ રહીતો ગુરુ દીક્ષામ દાતુમ ન અર્હ, દીક્ષા દેવાને યોગ્ય જ નથી, એને સમજવું જોઈએ. સ્કંદ પુરાણમાં લખ્યું છે સંપન્નો જ્ઞાન ભક્તિભ્યામ સ્વધર્મ રહિતસ્તુ યહ સ ગુરુ નૈવ કર્તવ્ય સ્ત્રી હૃતાત્મા ચ કરહિચિત પ્રાપ્તા સ્ત્રૈણાદ ગુરોર દીક્ષા જ્ઞાનમ ભક્તિમ ચ કરહિચિત ફલે નૈવ યથાપત્યમ યુવતી ષંઢ સંગીની. આ સ્કંદ પુરાણના શ્લોકો છે. અર્થાત થોડું થોડું વધારતા જાય. પહેલા કીધું કે જ્ઞાન વગેરેનો હોય ને તો એકવાર રોટલા દઈ દેવા, માનવા પૂજાવાનો અધિકારી એ નથી. પછી કે ભાઈ હાલો ને જ્ઞાન બહુ હોય પણ ભક્તિ જો એનામ ન હોય ને તોય ભાઈ સાહેબ એનાથી આઘાર્યો, એનાથી કાંઈ તમારું સારું નહીં થાય. હવે તો વધાર્યું કે ભાઈ એનામાં જ્ઞાન પણ હોય અને ભક્તિ પણ હોય પણ સ્વધર્મ રહિત, સ્વધર્મ નથી. બોલો, સંપન્નો જ્ઞાન ભક્તિ વ્યામ સ્વધર્મ રહિત, સ્વધર્મ રહિત છે. તો કે છે સહ ગુરુ નૈવ કર્તવ્ય, તો કે એને ગુરુ ન કરતા કે છે. અને વળી સ્ત્રી હૃતાત્મા ચ કરહિત, સ્ત્રીથી જેનું હૃદય બંધાયેલું છે, તણાયેલું છે, હરાઈ ગયેલું છે એને આચાર્ય ન બનાવવો. પ્રાપ્તા સ્ત્રૈણાદ ગુરોર દીક્ષા જ્ઞાનમ ભક્તિમ ચ કરહિચિત ફલે નૈવ યથાપત્યમ યુવતી ષંઢ સંગીની. શું કામ ભાઈ આવું કહો છો? તો કે એટલા માટે કહીએ છીએ કે જે ગુરુ પોતે આસક્તિવાળો હોય, સ્ત્રૈણ હોય, એના પાસેથી તમે દીક્ષા લેશો, કાન ફૂંકાવશો, મંત્ર લેશો, તેનાથી તમારા જ્ઞાન અને ભક્તિ ફળીભૂત થશે નહીં, અર્થાત તમારું કલ્યાણ નહીં થાય. કેવી રીતે? તો કે ભલે યુવતી સ્ત્રી હોય પરંતુ નપુંસક સંગને સંગે એને પુત્ર પ્રાપ્તિ ન જ થાય. કે આવું કીધું યથાપત્યમ યુવતી ષંઢ સંગીની, નપુંસકને સંગે યુવતીને પુત્ર પ્રાપ્તિ થતી નથી તેમ એવા ધર્માચાર્યોના દ્વારા લેવાયેલા મંત્રથી દીક્ષાથી કોઈના ધર્મ ભક્તિ વગેરે સફળ થતા નથી, કલ્યાણ થતું નથી, એવા આચાર્યથી દીક્ષા ન લેવી એમ કે છે. વળી સદગુરુ નિષ્કળાન સ્વામી પણ કલ્યાણકારી ગુરુની રીતે એની અદભુત રીતને વર્ણવતા કલ્યાણ નિર્ણયમાં કહે છે. હવે સ્વામીએ બહુ સરસ કહ્યું કલ્યાણકારી ગુરુની આખી રીત વર્ણવી. આપ જાણતા છો કલ્યાણ નિર્ણય મુક્ત અને મુમુક્ષુના સંવાદમાં છે. એમાં મુમુક્ષુ ભક્ત મુક્ત એવા ગુરુને પ્રશ્ન કરે છે, બે પ્રશ્ન પૂછ્યા. એમાં ઘણા પ્રશ્ન છે પણ આમાં બે, કે ભગવાન અનેક જીવના કલ્યાણ માટે જુદા જુદા અવતાર કેમ ધારે છે? એક અવતાર ધારીને પાલ લાવી દેતા હોય તો બધાનું, તો એકા બીજી અવતારના ભક્તો એકા બીજા પ્રત્યે આમ જરા ઘૃણા રોષ રાખીને લડાલડી તો ન કરે? એવો પ્રશ્ન કર્યો. અને બીજો પ્રશ્ન એવો પૂછ્યો કલ્યાણ કરી કોટી કોટી ના પાછા પધારે પોતાને ધામ, ભગવાન કેડે રહે એના કુળના તેથી સરે કે ન સરે કામ, બતાવો ગુરુરાજ. કલ્યાણ કરી કોટી કોટીના, પાછા પધારે પ્રભુ પોતાને ધામ. કેડે રહે એના કુળના, તેથી સરે કે ન સરે કામ. હે ગુરુદેવ, હું જાણું છું કે ધર્મકુળના ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ યુક્ત એકાંતિક ભક્ત આચાર્ય હોય તો એનાથી કલ્યાણ થાય જ. ધર્મકુળના એવા કોઈ હોય તો થાય જ, પણ ન હોય ધર્મ નિમ માય, રહે અંતરે અધર્મ છાય, એવા પ્રભુ કેડના રહી જાય, એથી શ્રેય થાય કે ન થાય. કયા મોરે શુભ ગુણ સોય, તે તો હોય કે વળી ન હોય, કલ્યાણકારી મોટપ થોડી, રહ્યા જગ મોટપે મન જોડી. વ્યવહારિક મોટપ ને માય, વાવરે છે બુદ્ધિ બહુ ત્યાંય, આવા હોય તો કલ્યાણ થાય કે ન થાય. ત્યારે ઓલા મુક્ત ગુરુરાજ મુમુક્ષુ ને કે છે કે મુમુક્ષુ, પ્રથમ કહું હું પૃચ્છવી પ્રભુ પ્રગટના અવતાર, પછી કહું એના કુળનું. નીચે કરી નિર્ધાર તારા બે પ્રશ્નનો ઉત્તર અફલાતું દઈ દઉં. કે એકે અનેક પ્રકારના સરે નહીં સેવકના કાજ, તે સારું તન જુજવા ધરણીએ ધરે છે મહારાજ. એક અવતારથી અનેક પ્રકારની ઈચ્છાવાળા સેવકોના બધા કામ પૂરા થતા નથી, માટે અનેક અવતાર ભગવાનને લેવા પડે છે. ન થાય એક અવતારે બધા પ્રકારના જીવના કલ્યાણ. સમજી ગયો ને? તો કે સમજી ગયો. હાલો હવે કહો, એના કુળનાથી કલ્યાણ થાય કે ન થાય? હવે હરિવંશની વાત રે, તે પણ સાંભળજો મારા ભ્રાત. દસ ચોવીસ આદિ અપાર રે, જે જે ધર્યા હરિએ અવતાર, તેને મળ્યા જે જે જન ભાવે, તે તે સર્વે કલ્યાણકારી કાવે. કેડે રહ્યું તે કુળ કહેવાય, તેથી કલ્યાણ કેદી ન થાય. આવી વાત કરી. કેડે રહ્યું તે કુળ કહેવાય, એથી કદીએ કલ્યાણ ન થાય. કેશો ભક્ત કુળ એકો તેર તારે, તેમાં નહીં કોઈ ફેર, ત્યારે હરિકુળ કેમ નો તારે, તે પણ કહું સુણો સૌ ફેર. તમે મને પ્રશ્ન કરશો કે ભગત નું કુળ 71 પેઢી તારે, કોઈ એક ભગત થાય, ભગતના કુળમાં જન્મ હોય, ભગત થાય તો 71 પેઢી તારે, ભક્ત કુળ તો હરિકુળ કેમ નો તારે? તો કહું, સાંભળો. હરિની મર્યાદમાં રહે નિત્ય, ધર્મ નિયમ પાળે રૂઢી રીતે, લોપે નહીં આજ્ઞા લગાર, ચાલે પ્રભુ વચન અનુસાર. હોય આજ્ઞાકારી અંગ, કેદી ન કરે આજ્ઞાનો ભંગ, એવા થકી થાય કલ્યાણ. કહું બીજાની સાંભળ સુજાણ. એવા જો ધર્મવંશના કે હરિકુળના હોય તો એવાથી કલ્યાણ થાય, ખાલીના જન્મ માત્રથી એનું ન થાય, બીજાનું એને લઈને હું થાય. સાંભળો, કે મત્સ્ય પ્રભુના મત્સ્ય જ કહીએ, એથી કલ્યાણ કહો કેમ લઈએ? મત્સ્ય પ્રભુના બધા માછલા, એ હું કલ્યાણ કરે? કુર્મ પ્રભુ વંશ કચ્છ કહે છે, તે પણ કલ્યાણ કઈ કરે? કુર્મના બધા કાચબા. વરા પ્રભુ વંશના ભૂંડણા, નથી દાતા તે કલ્યાણ તણા. વામન પ્રભુ વંશના બધા બ્રહ્મચારી, તે પણ ક્યાં થકી કલ્યાણકારી? બુદ્ધ પ્રભુના બોધ જ આપી, કહે છે કલ્યાણની જળ કાપી. કલકી કેડે કળીમળ રહેશે, એમાં કલ્યાણનું કોણ કહેશે? માટે હરિ હરિજન વણું, કરશે કલ્યાણનું જો વગોણું. કલ્યાણ તો હરિન હરિજનથી થાય, એ સિવાયના બધા તો કલ્યાણનું વગોણું કરનારા છે. વંશ ફંશ કલ્યાણ કાંઈ કરતો નથી. કહેશે આપ સ્વાર્થ સૌ સારશે, હરિના થઈ પરઘર મારશે. બહુ બાંધી શબ્દ બાંધણે, કરશે જીવને વશ આપણે. લેશે સર્વસ્વ તેહનું ઠગી, કરશે સ્નેહ સ્વાર્થ લગ્યો. એથી કેદી નહી થાય કલ્યાણ, બાંધ્યો બુડતા કોટે પાન. એક તો બુડતો હોય ને વળી પાણો બાંધે જેવું થાય, કલ્યાણ ઉતાય. ચાલ્યો વાટે ચોરટા ને હારે, વારું આવે કોણ સાવકાર? ચોરની હારે હાલ્યો રસ્તે, એને કયો સાવકાર આવીને બચાવે? માટે તોળી તપાસવું વેલે, કલ્યાણ પ્રભુ કે પ્રભુને મળેલે. તે વિના કલ્યાણનું કાચું, કહે નિષ્કુળાનંદ એ સાચું. વળી મહામુક્ત ને મુમુક્ષુ ઉપર હેત વધારે થઈ ગયું એટલે વગર પૂછી એક વાત કરે છે. મહામુક્ત કહે મુમુક્ષુ તને વણ પૂછે કઉ છું વાત કલ્યાણકારી ના કુળ ની, તું સાંભળી લે સાક્ષાત. અલૌકિક પણ નહીં આપમાં લોકમાં વધારવા લાજ, આટા ટોપ એ કારણે સૌ રાખી રહ્યા ગુરુરાજ. જેને કરી જાય નહીં રહે ગુરુ પણ ઘરમાય, એવી રીતને અનુસરી બહુ ઠગ કરે છે ઠગાઈ. જેમ ઉદ્યમ વર્ણ 18 માં હવ કરે છે થઈ સાવધાન, તેમ ઉદ્યમ ગુરુ એ આદર્યો મન કર્મ વચને નિદાન. હવે ત્યાં કલ્યાણ હોય ગુરુ વેશ ભજવવા કાજ રે રાખે શોભતો સર્વે સમાજ, રાખે શોભતો સર્વે સમાજ ગુરુ વેશ ભજવવા કાજ. સારા વસ્ત્ર ઘરેણા વાહન કહું તેની રીત સુણો જન, પોળા પનાળા કંઈક હુવાળા બહુ બુટા ને રંગે રૂપાળા ઝીણા પોતા છાપેલ છેડાળા વાસેલ અત્તરે પાનડિયાળા એવા વસ્ત્ર અંગો અંગ પહેરી ગુરુ પણ લડાવે છે લેરી. આવા આચાર્યો બહુ છે એના લાલજી હોય આવા જ હોય. વળી પહેરી ઘરેણા જો ઘણા જડેલ હીરા મોતી હેમ તણા વેઢ વીટી કડા બાંયે બાજુ રૂડા ઘાટ વાળા ઘણા કાજુ બેસી ગજ હાથીએ બે બેસી ગજ બાજ સુખ પાલે ખોળે લાલજી લઈ ગુરુ માલે. ખોળામાં લાલજી બેહેડ્યા હોય ને ગુરુ હાથી માથે માલે. વળી સુંદર મંદિર રેવા કાચ ઢાળેલ હાંડીએ દીવા ખાવા પીવા મળે ખૂબ ખાસું જેવું ચૌ ચરણ ને ચોમાસું, ચાર પગવાળા જેવું ચોમાસું એવું આમને લીલા લેર. સૌથી સરસ સુખિયા ફરે છે વાત કલ્યાણ ની કરે છે. આપે પ્રસાદી ને પ્રસાદિયા એમ ચેલા કરે જ્યાં ત્યાં કંઈક ફૂકતા ફરે છે કાન ચાદર શ્રીફળ લઈ નિદાન. કોઈ દોરા બાંધે દુવા આપે કોઈ તપ્ત મુદ્રાએ તન છાપે દુકાનું ખોલી કોઈ મૂકે છે મસ્તક હાથ ઓહમ સોહમ જપતા સનાથ. કોઈ મંત્ર આપે બાંધે માળ કોઈ કરાવે જાતિ વટાળ કોઈ આપે પાન પર માળા સૌ ધન લેવાના શાણા. કોઈ આપે પાન પરમાણા બહુ ધન લેવાને શાણા એમ સૌ સૌના મત મળતા આપે ઉપદેશ રાખે ભળતા એમ બાંધી બેઠા ગુરુ દોરી એકબીજાથી રાખે વાત ચોરી. કહે આપણી વાત છે એવી નથી કોઈ બીજાને કહ્યા જેવી. ખાનગી રાખજો આપણ સૌનું કલ્યાણ થશે બીજા બહુ ભવે ભટકા હે કે એમ પોત પોતાના મન માય માયનું કલ્યાણ કસર ન રાખી કાંઈ હો. સવ્ય માની છે પરમ પ્રાપ્તિ થશે કલ્યાણ નહીં ફેર રહેતી સગરા પામશે ધણીનો ધામ એ નથી નુગરાનું કોઈ ઠામ. માટે હવ થાવો ગુરુ મુખી સિદ્ધ ગુરુ વિના રહો દુખી એમ હવ કોઈ હગરા થયા ગુરુ વિના કોઈ નો રહ્યા. જેને બેહતું આવ્યું છે જેમાં ગુરુ કરી મળ્યા છે તેમાં એમ કલ્યાણ ઠેરાવી ઠીક બેઠા મટાડી માથે બીક એવા કલ્યાણકારી કંઈક આવે વિષય પંચ ભોગવે ભોગવાવે. કહે નિર્ભય નિસંગ રહેજો જમપુરી તમારે જૂઠી છે જો એવી વાતો થાય ઘરોઘર તેને નિડર થઈ ગયા નારી નર. એવું ચાલ્યું કલ્યાણનું તૂત કહે છે જખ મારે છે જમદૂત. એવું ચાલ્યું કલ્યાણનું તૂત કહે છે જખ મારે છે જમદૂત એમ. હવે આવી બધી વાતો આખા જગતમાં ફેલાઈ ગઈ એવું સાંભળીને જમે જાણ્યું પડી ભાંગ્યું આપણું પરમાણ્યું બાપા જમ બધા કે આપણું પડી ભાંગ્યું કોને તેડવા જવું આમાં બધા એને કલ્યાણ થઈ ગયું બધા હગરા થઈ ગયા. કહે ચાલો રાયને જઈને કહીએ જમદૂત બધા પાછા ગયા. યમરાજાને જઈને વાત કરી કે અમે હવે તેડવા કોને જઈએ કે કેમ તો કે સૌ ગુરુનો આશરો લઈ બહુ બેઠા છે નિર્ભય થઈ તેને અમે કેમ લાવવું તેડી મહા મોટાની મર્યાદ ફેડી. હે ભાઈ એને કેમ તેડી લાવવા મોટાની મર્યાદા કેમ તોડી નાખવી. યમદૂતોએ આ બધી વાત ધર્મરાજાને કહીને ધર્મરાજા મુજાણા બોલો એને એટેક આવે કે આ મોટા મોટાનું તો કેવી રીતે અપમાન થાય ભાઈ એની કંઠીને એના કાન ફૂકેલાને કેમ અડાય આપણાથી ગભરાણા એ છે. પછી બહુ મુજારો છો કાંઈ ઉકેલ આવ્યો નહીં ને એટલે યમરાજા ગયા ભગવાનની પાસે. હા ભગવાન કે વળી તમે શું આવ્યા તો બહુ મૂંઝાણો છો ધરતી ઉપરથી અમારા દૂતો જે સમાચાર લાવ્યા છે ને એ ભયંકર છે. પ્રભુ કે બેહો બેહો માંડીને વાત કરો. પછી બધી માંડીને વાત કરી. બોલો પ્રભુ, હવે આમાં અમારે કરવું શું? આ દુનિયામાં બધા ગુરુવાળા છે તો અમારે કોને જંપુરી લાવવા અને કોને દંડ દેવો? ત્યારે ભગવાને ધર્મરાજાને કહ્યું, કલ્યાણકારી કલ્યાણ કરી સારી જાય અનેકના અર્થ. કલ્યાણકારી એવા ભગવાન કલ્યાણ કરી અને અનેકના અર્થ સારી ને અક્ષરધામમાં જાય. પછવાડે પ્રપંચ રચી અતિ અજા કરે છે અનર્થ. પાછળથી માયા વિધવિધ પ્રપંચ કરીને બહુ મોટો અનર્થ સર્જી દે છે. તેથી હરિકુળના કહો કે ધર્મકુળના કહો, પરંતુ જ્યાં સુધી એકાંતિક ધર્મ જળવાઈ રહે અને શુદ્ધ રીત જળવાઈ રહે ત્યાં સુધી જ કલ્યાણ થાય છે. પછી તેમાં કલ્યાણ કરવાની સામર્થ્ય રહેતી નથી ગાદીપતિઓમાં, આચાર્યોમાં, કોઈમાં. શુદ્ધ રીત વિના કલ્યાણ થતું નથી, સામર્થ્ય જ હોઈ જાય. એવી રીતે જ્યાં લગી જાણો રે ત્યાં લગી કલ્યાણ પ્રમાણો રે, પછી એ વાતનો થાય નાશ રે, વળતી માયા કરે છે ત્યાં વાસ રે. આવી લીએ છે ગુરુનો વેશ, કોણ માયા પોતે? આવી લીએ છે ગુરુનો વેશ, ન હોય ગુરુ પણ લવ લેશ, સર્વે વિશ્વ તણા ફેલ વળી, માયા ગુરુમાં રહ્યા હોય મળી, એવા ગુરુને ગુરુના શિષ જાલી મંગાવજો. ઓહો નિશ યમરાજા, એની સિદ્ધ શંકા મન આણો, સર્વે જીવ ય તમારા જાણો, એવા ગુરુ ચેલા જગ્ય ઘણા, તે તો સર્વે કુળ તમ તણા, એ બધું યમ કુળ, તમારું જ કુળ કહેવાય, લઈ આવજો. એવા ગુનેગાર ગુરુ શિષ તેને હેરાન કરો હંમેશ કે છે. વળી મુમુક્ષુ મુક્તને પ્રશ્ન કરે છે કે હે મુક્તરાજ, માયા ગુરુને યમદૂત ભલે મારે, પણ શિષ્યનો બચાકડાનો શું વાંક? એ તો કલ્યાણ કરવા માટે આવ્યો હતો, કાન ફૂંકાવીને ચલો થયો અને તન મન ધન બધું અર્પણ કર્યું. તે અણહમજણે કરી ખોટા ગુરુને ઓળખી ન શીખ્યો, ભભકો જોઈ, આટા ટોપ જોઈ, મહિમા બધા બહુ ફૂંક્યા રાખતા એટલે બિચારો ભરાઈ પડ્યો. એમાં એના માથે ધર્મરાજા આટલો બધો દોષ શું કામ નાખે છે? એના ઉપર શા માટે રોષ કરે છે? બચારો ભોળો ફસાઈ પડ્યો, માટે એનો તો બચાવ થવો જોઈએ, કાંઈક કરો કે છે. બોલો મુમુક્ષુ કે છે મુક્તને. ત્યારે મુક્ત કહે છે, મુમુક્ષુ સારું હોય ત્યાં મોડું પણ હોય એવું કહા, શાસ્ત્રમાંથી સાચા સંતોએ તેની તમામ વિક્તિ પાડીને અનેક વાર કહ્યું છે, છતાં તે માન્યો નહીં અને ખોટા ગુરુના ખાહાડા ખાવા ત્યાં ભરાણો, એ જ એનો વાંક છે. માન્યો નહીં ત્યારે કેતલનો સિયો વાંક, કહી કહી વાળ્યો આડો વાંક, કહી કહીને આડો આંક વાળ્યો, કેવામ કઈ ખામી રાખી? તોય માન્યું નહીં જો મૂર્ખે, ખાધું હળાહળ જઈ હરખે, હળાહળ જયારે હરખમાં ખાધું, મેલી તરી તુંબડા તરવા, બાંધ્યા કોટે પાણા બુડી મરવા, વાણ મૂકી દીધું, તુંબડા મૂકી દીધા, માળે પાણા બાંધ્યા, હવે બુડે જ તો. કરી હંસ મેના સુખ ત્યાગ, સેવા ગુડ કપોત ને કાગ, એવી અવળી અક્કલ વાળા, તે તો ક્યાં થકી થાય સુખાળા, મેલી સુખ લીધું દુઃખ માથે, પોતે પોતાનું બગાડ્યું હાથે, માટે સાચાને શોધવું સાચું, કલ્યાણમાં ન રાખવું કાચું, સાચા સદગુરુ સંતને સેવી, સાચા સદગુરુ સદગુરુ સંતને સેવી, સર્વે વાતને સુધારી લેવી, ફરી ફરી ન પડે ફરવું, એટલું તો અવશ્ય કરવું, એ છે પોતાના હિતની વાત, સૌને સમજવું એ સાક્ષાત. જ્ઞાનહીન ગુરુ નવકી જીએ, વંધ્યા ગાય સેવે શું થાય સમાગમ સંતનો, કહે પ્રીતમ બ્રહ્મવેતા ભેટતા, મહારોગ સમૂળો જાય સમાગમ સંતનો. ભાગવતમાં કહ્યું છે, તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે પરેત નિષ્ણાતમ બ્રહ્મણ્યુપશમાશ્રયેત. અર્થાત ઉત્તમ મોક્ષ ઇચ્છનાર જિજ્ઞાસુ મુમુક્ષુએ યથાર્થ શાસ્ત્રના રહસ્યને જાણનારા, પરાવિદ્યાને જાણનારા તથા પરબ્રહ્મમાં ઉપશમ સ્થિતિ વાળા ગુરુને શરણે જાઉં. બીજા જીજાનું કામ નથી ભગવાન ભેળા કરે. યથા રાજા તથા પ્રજા, યથા ગુરુ તથા શિષ્ય, આવો જ નિયમ છે. વાલા ભક્તો, આ રીતે કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તે આ શ્લોકનું પહેલું પાદ આપણે સમજ્યા. એમાં સૌ પ્રથમ કૃષ્ણ દીક્ષાની વ્યાખ્યા સમજ્યા, સામાન્ય ગુરુની આચાર્યની વ્યાખ્યા સમજ્યા, ધર્મવંશી આચાર્યની વ્યાખ્યા સમજ્યા, અને હવે દીક્ષા કોને કહેવાય તેની વ્યાખ્યા આવતી રવિ સભામાં કરશું. દીક્ષા એટલે શું? સહજાનંદ સ્વામી મહારાજ.